तो अंतर्राष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कॉन संस्था द्वारा प्रस्तावित प्रतिदिवसीय थनार भागवत सत्र नी अंदर आप समस्त वैष्णव भक्तों नु हार्दिक स्वागत छे। वर्तमान समय में थोड़ा दिवसों पहला अपने कृष्ण जन्मोत्सव मनाव्यो अने एमा बधाए हृदय थी भाग लीधो। भगवान ना उत्सव में तो आपणे भाग लीधो, पण भगवान जेने प्रेम करे छे एवा भगवान ना प्रिय राधा राणी एना विषे आपणे श्रवण करवा माटे अहींया बैठा छीए कि राधा तत्व शू छे। राधा तत्व शू छे? राधा भगवाननी अंतरंगा शक्ति छे। त्रण प्रकारनी शक्ति भगवाननी छे, अंतरंगा, बहिरंगा अने तटस्था। भगवाननी त्रण शक्तिओ छे। तटस्था शक्ति कोने कहेवाय? आपणे जीवात्मा छीए ने એ તટસ્થા શક્તિ છે। આપણે જીવાત્માને તટસ્થા શક્તિ કહેવામાં આવે છે। આ વેદોનો તમારી સામે પ્રસ્તુતિ કરી રહી છે કે જીવને તટસ્થા શક્તિ કહેવામાં આવે છે। જીવ જ્યારથી ભગવાનથી અલગ થયો છે ત્યારથી દુઃખી છે અને અલગ અલગ સુખ, આ સુખ મળી જાય, આ સુખ મળી જાય, આ સુખ મળી જાય, પણ ગમે જેટલું સુખ આપણે પ્રાપ્ત કરવાની કોશિશ કરશું પણ એમાં આપણને દુઃખ જ મળશે। આ જગતની અંદર સુખ નથી। શરીરની બધી ઇન્દ્રિયોને આપણે તૃપ્ત કરીએ, આંખને વસ્તુ જોવડાવવાની, કાનથી શ્રવણ કરવાનું, મોઢેથી બોલવું, પણ આ બધું જે પણ વસ્તુ આપણે કાર્ય કરી રહ્યા છે એ નશ્વર છે। થોડીક વાર માટે આપણને સુખ મળે છે પણ એ સુખને પછી દુઃખમાં રૂપાંતર થશે। આપણું બહુ મોટું અજ્ઞાન છે આ। તો તટસ્થા શક્તિ, જીવ ભગવાનથી અલગ થઈને આ જગતમાં સ્વામી બનવા આવ્યો છે। જીવને સુખી પણ થવું છે અને સ્વામી પણ બનવું છે। ભગવાનની સેવા નથી કરવી, જીવને ભગવાનની સેવા નથી કરવી અને સ્વામી બનીને આ સંસારના ભોગ ભોગવવા છે। એટલે જીવને શું કીધું છે? શાસ્ત્રમાં ત્રણ પ્રકારની શક્તિઓ છે। ભગવાન કહે છે મારી ત્રણ શક્તિ છે, અંતરંગા, બહિરંગા, તટસ્થા। તો જેટલા જીવો છે આ જગતમાં એ કોણ કહેવામાં આવે છે? એ તટસ્થા શક્તિ। તટસ્થાનો અર્થ છે કે તટ ઉપર ઊભો છે। તટસ્થાનો અર્થ શું થાય? એ તટ ઉપર ઊભો છે। આ બાજુ માયા શક્તિ છે, ભૌતિક જગત, સંસારનું દુઃખ, અને એક બાજુ ભગવાનની ભક્તિ, ભગવાનનું ધામ છે। એટલે જીવ એ તટ ઉપર ઊભો છે। હવે જીવ વિચાર કરે છે કે હું શું કરું, સંસારની મોહ માયામાં ફસાવું કે પછી ભગવાનની ભક્તિમાં જોડાવું? એને કહેવાય તટસ્થા શક્તિ। એટલે આપણે બધા તટ ઉપર વચ્ચોવચ ઊભા છીએ, સેન્ટરમાં। ક્યારેક મનની અંદર ખોટા વિચારો આવે એટલે આપણે ખોટા કામ કરી દઈએ, અને ક્યારેક મનની અંદર સારા વિચાર આવે ને ત્યારે આપણી ઈચ્છા થાય કે આ ખોટું કામ મેં ન કર્યું હોત તો સારું હતું, પણ જીવનું ખોટું કામ થાય જ છે। ગમે જેટલી આપણે ઈચ્છા ઈચ્છાને દબાવીએ દબાવીએ તો ઈચ્છા છે ને જીવની થાય છે કે હજી પ્રાપ્ત કરી લઉં, હજી પ્રાપ્ત કરી લઉં. આપણને બધાને ખબર છે કે આ સંસારનું સુખ ભોગવવા જઈએ છીએ, જેટલી પણ ઇન્દ્રિયોનું એની અંદર દુઃખ જ છે. તો આપણે એ ઇન્દ્રિયોને દબાવવા જઈએ છીએ. જેવી રીતે સ્પ્રિંગ જોઈ છે તમે, સ્પ્રિંગને તમે જેટલી દબાવો જેટલી દબાવો જેટલી દબાવો પછી રે નહીં ને વજન, એટલે અચાનક છે ને સ્પ્રિંગ ઉલળી જાય. એવી રીતે હૃદયની અંદર કામ વાસનાઓ છે દરેક જીવની અંદર. અને કર્દમ ઋષિ મુનિએ લખ્યું છે, કર્દમ ઋષિ મુનિ અને દેહૂતિનો સંવાદ આવે છે ને, એમાં સુખદેવ ગોસ્વામી કહે છે, પુરુષ કરતા સ્ત્રીની અંદર 9 ગણી ઈચ્છા છે. પુરુષની અંદર ઓછી છે પણ સ્ત્રીની અંદર 9 ગણી ઈચ્છા છે. એટલા માટે કર્દમ ઋષિ મુનિએ 9 પ્રકારના વિસ્તાર કર્યા અને દેહૂતિને તૃપ્ત કર્યા. હાલાકી એ જે એમનો જે પતિ પત્નીનો જે સંબંધ હતો એ દિવ્ય હતો, અને આ જગતનો જે સંબંધ છે ને એ નશ્વર છે, તુચ્છ છે. તો જેટલી સ્પ્રિંગને તમે દબાવો જાઓ, ના મારે માવો નથી ખાવો, મારે ખોટું કામ નથી કરવું, મારે જુગાર નથી રમવો, મારે પર સ્ત્રી પુરુષ સંગ નથી કરવો, ઈચ્છા દબાઈને રાખીએ પછી અચાનક અંદર ઈચ્છા ઉત્પન્ન થઈ જાય ને એટલે છૂટી જાય. અને જે 1 મહિનો માવો ન ખાતા હોય ને 1 દિવસમાં ખાઈ જાય, 1 મહિનો સિગરેટ ન પીધી હોય 1 દિવસમાં પી લે, 1 મહિના જે હૃદયની અંદર જે ઈચ્છા દબાવીને રાખી હોય અને એ પાપ કરી બેસે છે. જીવાત્મા બહુ મોટામાં મોટું પાપ છે. વાસ્તવિકમાં હૃદયની અંદર પશ્ચાતાપ થવો જોઈએ કે મારાથી આટલું મોટું પાપ થઈ રહ્યું છે. તો રાધા તત્વ, પહેલું તો જીવની ભગવાનની 3 શક્તિ છે. તટસ્થા શક્તિ તમને સમજણમાં પડી ગઈ બધાને, કે તટસ્થા શક્તિ એટલે જીવાત્મા. જીવાત્મા તટ ઉપર ઊભો છે, વચ્ચે એક બાજુ ભૌતિક માયા એટલે દુઃખ જ ભરેલું છે. ઘણા જણા કે પ્રભુજી અહીંયા આ સંસારમાં દુઃખ જ છે, ડગલે ને પગલે દુઃખ જ મળે છે, સુખ કેમ નથી મળતું? અને સુખ જે છે એ માત્ર ક્ષણિક છે. આપણે ગુલાબજાંબુ તો બધા ખાધા છે ને, એક ગુલાબજાંબુ તમે લો, મોઢામાં મૂકો અને એને ચાવો એટલે ટેસ્ટ આવે, પેટમાં ગયા પછી ખબર પડે છે? 2 મિનિટનું સુખ છે, 1 મિનિટનું, ખાલી મોઢામાં જીવવા પર આવ્યું એટલે સુખ મળે, અને પેટમાં ગયું એટલે કાંઈ કામ. અને આ જગતનું સુખ કેવું છે, તમે આપણને એમ લાગે કે બહુ બધા ગુલાબજાંબુ પડ્યા છે, તપેલું ભર્યા, હું બધા ખાઈ જઈશ. ઘણા લોકો નથી ઈચ્છા કરતા કે હું બધા ગુલાબજાંબુ ખાઈ લઈશ, પણ 1 ખાય 2 ખાય 3 ખાય 4th અને 5th માં કે ના હવે મને ઇબકી આવે છે, હવે ઉબકા આવે છે, હવે મારાથી લાડવા તો બનાવ્યા હતા અને બધા લોકો વિચાર કરતા હતા કે હું 2 ખાઈશ 4 ખાઈશ 5 ખાઈશ, પણ 1માં જ ઉલળી ગયા. ઈચ્છા તો બધાય કરી હતી કે હું 2 ખાઈશ 4 ખાઈશ, ઘણાને ઈચ્છા કરી, પણ એ 1 લાડવોની 1 મોઢું થોડુંક ભર્યું ને એટલે તૃપ્ત થઈ ગઈ. આ જગતનું સુખ આવું છે. હવે આજે તમે એને આપો લાડવો તો એ આજે ખાશે, પણ કાલે તમે ઉપરા ઉપર 2 આપો, ના ના આજે હવે પતી ગયો, આજનું જે સુખ ભોગવવાનું તો ભોગવી લીધું હવે નથી. તો સુખની અંદર પણ દુઃખ છે. આપણે એમ ઈચ્છા કરીએ કે હું 2 5 10 15 20 50 ગુલાબજાંબુ ખાઈ જાઉં, તો 5માં ને 6ઠામાં ને 7માં તો એ હોસ્પિટલમાં હશે. તો આ જગતની અંદર સુખ નથી. ભગવાન કહે છે તું તટ ઉપર ઊભો છે ને, પણ તું મારી સામું જો. એટલે જીવાત્માને તટસ્થા શક્તિ કહેવાય છે. બીજી શક્તિ કઈ છે ભગવાનની? ભગવાનની ટોટલ ત્રણ શક્તિ છે. તટસ્થા શક્તિ, જે ક્લિયર થઈ ગયું આપણું કે જીવાત્મા એ તટસ્થા શક્તિ છે, એટલે આ ભૌતિક જગતમાં ફસાણો છે. આપણે ભગવાનની તરફ મન નથી એટલે આ જગતમાં ફસાયેલા છીએ. બીજી શક્તિ કઈ છે? બહિરંગા શક્તિ, જેને માયા શક્તિ, દુર્ગા દેવી કહેવામાં આવે છે. આ જગતના બધા જીવોને એ માયા શક્તિ નચાડે છે. ક્યારેક પાપ કરાવે, ક્યારેક પુણ્ય કરાવે, ક્યારેક સુખ આપે છે, ક્યારેક દુઃખ આપે, ક્યારેક યશ આપી દે બહુ મોટો, કે બહુ મોટા નોકરી થઈ ગઈ ને ડોક્ટર બની ગયા, અને ક્યારેક ક્યારેક કોઈક પેશન્ટ મરી ગયું હોય એના દ્વારા તો અપયશ પણ થઈ જાય કે આ ડોક્ટર સારો, કદાચ રિશ્વત ખોરી લીધી, લાખ રૂપિયા 2 લાખ રૂપિયા લઈ ગયા અને પકડાઈ ગયો તો ડિગ્રી લઈ લે. તો આ જગતની અંદર આવું છે, અને ભગવાન જ નચાડે છે. ક્યારેક સુખ આપે, ક્યારેક દુઃખ આપે, ક્યારેક યશ આપે, ક્યારેક અપયશ આપે છે. ક્યારેક એટલું બધું સુખ આપી દે તો આ સંસારના જીવો છલકાય નહીં, અને ક્યારેક ક્યારેક દુઃખ આપે તો એટલા દુઃખી થઈ જાય કે મારા જેવું આ જગતમાં કોઈ દુઃખી નથી. તો બહિરંગા શક્તિ ભગવાનની છે, અને ભગવાને માયા શક્તિને આદેશ આપ્યો છે કે આ જગતના બધા જીવોને દુઃખ આપો, અને એમાં ખાસ કરીને જે ભારતમાં રહે છે એને તો વધારે આપો દુઃખ. કારણ જુઓ, એના પાછળ શું કારણ છે? ભગવાનનો જીવ બળે છે. આપણે આપણો દીકરો હોય, ખરાબ લઈને ચડ્યો હોય, પર સ્ત્રી પુરુષ સંગ કરતો હોય, જુગાર રમતો હોય, માંસ ખાતો હોય, તો આપણો જીવ નથી બળતો કે નાના મારો દીકરો ફરીથી મારા ઘરે આવી જાય? તો એને જે જે જગ્યાએ ઉધારી મળતી હોય ને, આપણે એને ફોન કરીને કહી દે કે મારો છોકરો આવે ને એને પૈસો આપજે, તો તમે એના સારા માટે કરો છો ને? કે પૈસો આપે તો શું થાય, શું કરશે? ફરીથી જુગાર રમશે, ફરીથી માંસ ખાશે, ફરીથી દારૂ પીશે. તો આપણે કહીએ કે ભાઈ ભલે એ મારું નામ લે કે એનું નામ લે, પણ તમે એને પૈસો આપતા નહીં. એવી જ રીતે ભગવાનનો આપણા ઉપર બહુ જીવ બળે છે, એટલે ભગવાને ભારત ભૂમિમાં જેટલા જીવાત્મા રહે છે ને એ બધાને ઘરમાં દેવો હશે. અનુભવ કરો તમે કે જેટલા ભારતમાં જીવ રહે છે ને એને ઘરની કુળદેવી હશે, ચાહે કલકત્તાનો હશે, દિલ્હીનો હશે, છે કે નહીં? અમેરિકામાં કોઈને પૂછો, જાપાન વાળાને, કે તમારી કુળદેવી? સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, જાપાન, એ બધાને પડતા મૂક્યા ભગવાને, પણ ભારતના જીવોને સ્પેશિયલ એક કંટ્રોલ કરવા વાળી એક દેવી, ઘરમાં કુળ દેવી. કલકત્તામાં જાઓ એટલે દુર્ગા દેવી, બધા ગુજરાત બાજુ આવો એટલે બ્રહ્માણી, અંબેમાં અર્બુદા, ઘણા ઘણા કુળ દેવી બધા. અમેરિકા વાળાને તમે કોઈ બી ને પૂછો, તમારો કોઈ મિત્ર હશે કે કુળ અમેરિકન જે હોય ને, બહાર દેશના ફોરેનરો, એને જઈને પૂછો તમારી કુળદેવી, વોટ ઇઝ કુળદેવી, કુળદેવી શું છે? તો ભગવાને કુળદેવી એટલા માટે મૂકી છે, ઘરના દેવો એટલા માટે મૂક્યા છે કે તમને કંટ્રોલમાં રાખે, અને દુઃખ પડે ને એટલે ભગવાન કે મારી બાજુ આવે, એટલા માટે કુળદેવીને પિતૃ મૂક્યા છે. અને તમે જુઓ કે જેટલા પણ પિતૃ હોય કે કુળદેવી દેવી દેવતા હોય, એનો થોડીક પણ ભૂલ થાય ને એટલે માણસ બહુ દુઃખી થાય. એટલે બધા લોકો રોજ મંદિરે જઈને નમે, હાથ પગ પકડે, અંગૂઠા પકડે, કાન પકડે, જોયું છે ને? શનિવારે તમે જુઓ હનુમાનજીની પાસે જાય ને એટલે કાન પકડે, મેં આ અઠવાડિયામાં કેટલા બધા પાપ કરી નાખ્યા, હનુમાનજી પાપને નષ્ટ કરો મારા અને નોટ આપો. દેવતાઓની પાસે જાય તો શું માંગે છે? પાપ તો કર્યા છે એને ક્ષમા કરી દેવો મને, પણ નોટ આપો એટલે ફરીથી આવતા અઠવાડિયે પાપ કરું. ગણપતિ બાપા આ બધા કેમ લાવે છે એની પાછળ બે ઉદ્દેશ્ય છે. એમનેમ કોઈ લાવતું નથી ગણપતિ બાપા. ગણપતિ બાપા લાવવાનો ઉદ્દેશ્ય બે છે. પહેલો ઉદ્દેશ્ય એ છે કે અમે લાવીએ તો છીએ ગણપતિ બાપા તમને અમારી સોસાયટીમાં, નગરમાં, રાજ્યમાં જ્યાં લાવતા હોય ત્યાં. તો અમારી સોસાયટીમાં, રાજ્યમાં, નગરમાં બધા લોકોને પૈસા મળે, સુખી. આપણે નથી એનાઉન્સમેન્ટ કરતા કે જેને જેને આ સારા કાર્યમાં ધન આપ્યું છે એના બધા ધનના ભંડોળ ભરાય. એટલે જેને આપ્યું હોય ને 100, 200, 500, 1000, 2000, અમારા ઘરમાં ભંડોળ ભરાઈ જશે. પણ તમે જુઓ સાત્વિક કાર્યની અંદર ક્યારે કોઈ એમ નહીં કે એના ભંડોળ ભરાય, એના હૃદયમાં, એના પરિવારમાં ભક્તિ મળે. ક્યારે આપણે સાંભળ્યું છે કે બહુ પૈસા વાળો બની જાય? ભગવાનની જે ભક્તિ કરતા હોય ને, અને એ જ્યારે આવી રીતના વાત કરે ને, ધારો કે કોઈએ ધન આપ્યું હોય તો એ ડાયરેક્ટ કહેશે કે ભગવાન એમના પરિવારને શુદ્ધ ભક્તિ આપે. કારણ કે ભગવાનની ભક્તિ જે પરિવારમાં જાય ને, એ જગ્યાએ બધું મળી જાય, ધન, ઐશ્વર્ય, યશ, માન બધું મળી જાય છે. ભગવદ્ ગીતામાં છેલ્લો અધ્યાય 18મા અધ્યાયમાં 78 નંબરનો શ્લોક, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રી વિજયો ધૃતિ ધ્રુવા નીતિર મતિર મમ. ધૃતરાષ્ટ્ર મહારાજને સંજય કહે છે કે જ્યાં આગળ ભગવાન છે અને એમના ભક્તો છે ત્યાં આગળ શું છે? શ્રી એટલે કે યશ, લક્ષ્મી જેને કહેવાય. શ્રી કોને કહેવાય? લક્ષ્મી જેને. ત્યાં આગળ લક્ષ્મી છે, વિજય છે, યશ છે, સામર્થ્ય છે, બધી વસ્તુ, દુનિયાના બધા ઐશ્વર્ય એના ઘરે છે, એના ચરણોમાં છે. તો ગણપતિ લાવવાના બે ઉદ્દેશ્ય છે. પહેલો ઉદ્દેશ્ય આ છે કે આપણે કદાચ આપણે પૈસો આપશું તો આપણું ધન વધશે. બીજો ઉદ્દેશ્ય શું છે? કે ગણપતિ બાપા લાવ્યા એટલે પછી થોડીક ઇન્દ્રિય તૃપ્તિ પણ થશે. શું? નાચવા મળશે 12 વાગ્યા સુધી. અત્યારે સાંસ્કૃતિક ગીતો વાગે છે ગુજરાતની અંદર, ના નથી પડતો, પણ તમે બોમ્બે, દિલ્હી, કલકત્તા સાઈડ તમે જાઓ, એ તમારે ટોટલી પિક્ચરના જ ગીતો, નવા પિક્ચરના ગીતો વાગે છે. તમે કોઈ પણ પુરાણ ખોલીને વાંચજો તમે કે કઈ જગ્યાએ લખ્યું છે કે પિક્ચરના ગીતો વગાડવાથી અંબેમાં કે ગણપતિ બાપા ખુશ થાય છે. પણ જીવની બુદ્ધિ એટલી ભ્રષ્ટ થઈ ગઈ છે ને, ગણપતિ બાપા ગણેશજીને સ્થાપના કરી હોય ને, ગણેશજીની સ્થાપના પુરાણોમાં લખ્યું છે કે કઈ રીતે એની સેવા કરવી જોઈએ, સાત્વિક સેવા કરવી જોઈએ, પવિત્ર હોવા જોઈએ. સૌથી પહેલા ગણેશજીની પૂજા થાય ને તો ઠાકુરજી કૃષ્ણને થાળ ધરાવવામાં આવે છે. ભલે પૂજનીય આપણે નથી કહેતા, પ્રથમ પહેલા તમને સમરીએ, પહેલા ભણે ભલે કૃષ્ણ ગણેશજીને પૂજતા હોય, પણ ગણેશજી જ્યાં સુધી ઠાકોરજીને ભોગ નથી લાગતો, કૃષ્ણને ભોગ નથી લાગતો, તો ગણેશજી સ્વીકાર કરતા નથી. ગણેશજી ક્યારે તમોગુણી આહાર ખાતા નથી, કાંદા લસણ ક્યારે ખાતા નથી, વ્યસન પણ નથી ગણેશજીને. ઘણા લોકો ચા ધરાવે, કોફી ધરાવે, આવું બોલો. ગણેશજી વ્યસન નથી કરતા, આવું બધું કરે. ગણેશજી સાત્વિક. સ્વર્ગના દેવતાઓ શું લે છે ખબર છે? સ્વર્ગના દેવતાઓ શું લે છે? એ લોકો ચોખ્ખું ઘી ખાય છે ગાયનું, અમૃત પીવે છે, શેરડીનો રસ, જાંબુનો રસ, કેરીનો રસ, અલગ અલગ પ્રકારના રસ એ લોકો આસ્વાદન કરે. ત્યાં આગળ રોટલો શાક નથી ખાતા. સત્વગુણી હોય છે દેવતાઓ, દેવતાઓ ક્યારે તમોગુણી હોતા નથી. તો જે સત્વગુણી વ્યક્તિ હોય એને સત્વગુણી વસ્તુ અર્પણ કરાવાય. પણ અત્યારે ગણેશજીના ભક્તો વસ્તુ તમોગુણી વસ્તુ હોય તો એને અર્પણ કરે. તો ગણેશજી કે છે ભલે મને બધા અર્પણ કરતા પણ એ હું સ્વીકાર કરતો નથી, હું સત્વગુણી દેવતા છું. આજથી 15-17 વર્ષ પહેલા ગણેશજીએ પીધું હતું ને દૂધ, યાદ છે? એ ખાલી દૂધ જ પીતા હતા, ચા આમ મૂકીએ તો નતા પીતા. ઘણા લોકો કે ચા લાવો ટેસ્ટ કરાવીએ, તો ચા જરાય ઓછો નતો, પણ દૂધ આમ ચમચી આમ અડાડતા ને તો બધું દૂધ પી જતા. ગણેશજી એ દેખાડે છે કે અમે દૂધ પીએ છીએ, ઘી પીએ છીએ, અને વાસ્તવિકમાં ભગવાન પીવે છે. ભગવાન એ ગણેશજી એ દેખાડી લીધું જગતના જીવોને કે તમે અમને પ્રેમ પૂર્વક જે પણ આપો છો ને અમે સ્વીકાર કરીએ છીએ, પણ તમોગુણી વસ્તુ જે હોય છે ને એ ક્યારે સ્વીકાર કરતા નથી. એટલા માટે જેટલા પણ દેવોની પણ આપણે ઉપાસના કરીએ છીએ, પિતૃઓની ઉપાસના કરીએ, શ્રાદ્ધ વિધિ કરીએ, કોઈ પણ વિશેષ કાર્ય કરતા હોય ને તેમાં સત્વગુણી આહાર હોવો જોઈએ બધો. બારે માસ તો આપણે ખાતા જ હોય તમોગુણી આહાર, પણ એક દિવસ કદાચ ન ખાઈએ અને ઠાકોરજીને અર્પણ કર્યું હોય, ગણેશજીને અર્પણ કર્યું હોય, અને સાધુ સંતોએ જ્યારે આરોગ્ય હોય ને એના પછી જો આપણે આરોગ્ય ને, તો ગેરંટી છે જીવનમાં કે નગરમાં, સોસાયટીમાં, રાજ્યમાં કે દેશમાં ક્યારે અકાળ નહીં આવે, ક્યારે કોઈ અનિતિય નહીં જાય. ગણેશજીને મંદિર હોય, આપણે સ્થાપના કરી હોય, ક્યારે આજ સુધી તમે જોયું છે કે ચપ્પલ પહેરીને કોઈ ત્યાં જાય? ઘણી ઘણી વસ્તુઓ છે, એટિકેટ છે, ચપ્પલ પહેરીને ક્યારે જમાય નહીં, ઊભા ઊભા ક્યારે જમાય નહીં, ન જમવું જોઈએ. તો અત્યારે શું થયું? એ બુફે સિસ્ટમ નથી, એ બુફે સિસ્ટમ નો કહેવાય, એ બફેલો સિસ્ટમ કહેવાય. શું કહેવાય? બફેલો સિસ્ટમ. એટલે ભેંસો તમે જુઓ ઊભી ઊભી જ ખાય, બળદિયા અને ભેંસ શું ખાય? ઊભા ઊભા જ ખાય. પશુ તમે જુઓ, એ પશુ શાંતિથી બેસીને નહીં ખાય. એવી રીતે કળિયુગના જીવોની આ દશા છે. અને જે શુદ્ધ હોય ને એ તો અન્નને ઉપર રાખે. અન્ન એટલે પ્રસાદ કહેવાય, ભગવાનનું અર્પણ કરેલો પ્રસાદ. તો ભગવાનનો પ્રસાદ જે હોય ને એનાથી પાટલા ઉપર ખાય બેસીને. પણ હવે તો એ બધું રહ્યું નથી, પણ તો એ અત્યારે એટલું તો રહ્યું છે કે સાધુઓ નીચે બેસીને ખાય, જમીન ઉપર બેસીને ખાય, પલોઠી વાળીને ખાય. ઘણા લોકો તો એક પગ ઊંચો કર્યો હોય, બે લાંબા કરીને ખાય, અમુક તળી ઊંઘતા ઊંઘતા ખાય, એક બાજુ તકી હોય વોશિંગુ અને ઊંઘતા ઊંઘતા વાગોળે જાય. વાગોળવાનો અર્થ સમજો છો ને? કોણ વાગોળે? એ વાગોળતા જાય, કાંઈ ફરક નથી. આ દશા છે. હું ક્યાંથી ક્યાંથી ક્યાં પહોંચી ગયો? બહિરંગા શક્તિ. અને બહિરંગા શક્તિ આ જગતના બધા જીવોને નચાડી રહી છે. બધા લોકો નાચે છે, અને એમાં ભારતમાં તો વધારે નાચે છે. ભારતમાં બધા વધારે નાચે, બહાર દેશમાં સુખ છે. અને ઘણા લોકો એમ વિચાર કરે કે બહાર દેશમાં જઈશ ને તો ત્યાં સુખી થઈ જઈશ, પણ કુળદેવી ત્યાં આવશે. ભારતમાં જેને જન્મ લીધો છે ને કુળદેવી ત્યાં જઈને હેરાન કરશે. પણ જે ફોરેનરો છે ને એને નહીં કરે. ક્યારે આજ સુધી જોયું છે? સાંભળ્યું હોત મન કેજો. આ તો શાસ્ત્રની વિધિ છે. ભગવાન એટલા માટે ભારતમાં કેમ જન્મ આપ્યો છે? ભારતમાં એટલા માટે ભગવાને જન્મ આપ્યો છે કે ભાગ્યશાળી જીવાત્મા છે. જીવાત્મા ભાગ્યશાળી છે જેને ભારતમાં જન્મ લીધો છે. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ રામ રામ. भारत भूमि ते हैल मनुष्य जन्म जार, जन्म सार्थक कर करी परो उपकार। ब्रह्मांड ब्रमिते कौन भाग्यवान जीव, गुरु कृष्ण प्रसादे पाए भक्ति लता बीज। घणी घणी जग्याए कीधु छे के जे भारत मां जेने जन्म लीधो छे ने ए बहुज भाग्यशाळी जीव छे। ए आजे नहीं तो काले, काले नहीं तो परमे, आ जन्म मां नहीं तो आवता जन्म मां मळे जशे खरो भगवान ना धाम मां, गेरंटी छे। कारण के जेटला पण देवताओने आपणे मानीए छीए એનું બધું વર્ણન વેદોમાં લખ્યું છે, એટલે ધીરે ધીરે આગળ પ્રગતિ થશે, અમુક સાયકલની સ્પીડે જશે, હા સ્પીડ અલગ છે, અમુક વળી 1000 જન્મ પછી જશે, અમુક 500 જન્મ પછી, અમુક કરોડો જન્મ પછી જશે ખરા, પણ જે આને આ જીવનમાં કૃષ્ણને સ્વીકાર કરી લે અને કૃષ્ણની જ અનન્ય ભાવથી ભક્તિ કરે છે તો ભગવાન કહે છે આને આ જીવનમાં હું એને તારી દઉં છું ભવસાગરથી। અને બધાને ખબર છે કે આપણા ઈષ્ટ દેવ કોણ છે, તો બધા કહે છે રામ અને કૃષ્ણ। માનવું છે કોને, કે છે અંબે દુર્ગા કાળી મેલડી જે હોય, અર્બુદા જે હોય, કારણ શું છે, પૈસા જોવે છે, પૈસા જોવે છે, પૈસા જોવે છે, એટલા માટે આપણે દેવતાઓની શરણમાં જઈએ છે। પણ જ્યારે આપણી ઈચ્છા થઈ જાય કે ના પૈસા ગમે જેટલા થઈ જાય તો એ દુઃખ તો મળવાનું જ છે, કરોડપતિ થઈ જાય તો પછી ધોળાબાલ થવાનો બંધ થઈ જાય છે, કરોડપતિ હોય તો કે ભાઈ કરોડપતિ નો ધોળાબાલ થવાનો બંધ થઈ ગયા, કરોડપતિ ના ચામડી કરચલી જેવી થાય, કિસમિસ જેવી બંધ થઈ જાય, કરોડપતિ હોય એને રોગ બંધ થઈ જાય, રોડપતિ છે એને આ રોગ છે અને કરોડપતિ છે એને આ રોગ ભરેલા જ છે। એટલે બુદ્ધિમાન વ્યક્તિ વિચાર કરે કે કરોડપતિ દુખી છે તો મારી પાસે કરોડો રૂપિયા આવી જશે તો મને ક્યાંથી સુખ મળવાનું છે। એટલા માટે જીવનમાં ભગવાનનું વરણ કરવું જોઈએ, ભગવાનને સ્વીકાર કરવા જોઈએ। તો અંતરંગા શક્તિ, તટસ્થા શક્તિ અને બહિરંગા શક્તિ, ત્રણ શક્તિના વિશે હું તમને કહું છું। તો પહેલી તટસ્થા શક્તિ વિશે મેં તમને સમજાવી દીધા કે જીવને તટસ્થા શક્તિ કહેવાય, તટ ઉપર ઊભો છે, માયામાં રહું કે ભગવાન પાસે જાઉં, તો સૌથી વધારે આપણે ક્યાં રહીએ છીએ, માયામાં, એટલે આપણો ઉદ્ધાર થશે, નથી થતો નહીં, થશે પણ ધીરે ધીરે થશે, થશે ખરો પણ ધીરે ધીરે। બીજી શક્તિ કીધી બહિરંગા શક્તિ, જેને માયા શક્તિ, જે આખા જગતના બધા જીવોને દુર્ગા દેવી, દુર્ગા દેવી પાસે શું છે, અલગ અલગ પ્રકારના શસ્ત્ર, તમે જોયા છે ને હાથ કેટલા છે, ચાર આ બાજુ છે ને ચાર આ બાજુ, એમાં ગદા છે, કમળ છે, તલવાર છે, તીર છે, ભાલા છે અને એકમાં ત્રિશુલ છે। દુર્ગા દેવીને સૌથી ઊંચો હાથ છે ને એમાં ત્રિશુલ છે। દુર્ગા દેવી વિચાર કે છે જગતના જીવોને કે ત્રિશુલ ને ત્રણ અણીઓ છે, એક બે ત્રણ અણી હોય ને એ બધાને આમ આમ કરીને કંટ્રોલમાં કરી દીધા છે, જેટલા જીવો અહીંયા બેઠા એટલા નહીં, આખા દુનિયામાં જેટલા છે બધાને। અમુક લોકો કહેશે કે આમ આમ કરે છે એટલે 40-50 નથી કહેતા, જેટલા જગતની અંદર મનુષ્ય છે ને, મનુષ્યને, બીજા જાનવરોને કોઈને નથી કહેતી, દુર્ગા દેવી માત્ર મનુષ્યને એની અંદર કંટ્રોલમાં કરી દીધા છે। એ ત્રણ ચીજ કઈ છે, આ ત્રિશુલ ને ત્રણ અણીઓ હોય છે ને, તમો ગુણ, રજોગુણ અને સત્વગુણ, આ ત્રિશુલમાં બધાને બાંધી દીધા છે। તો તમો ગુણ જ્યારે હાવી થઈ જાય એટલે પાપ કરે, રજોગુણ જ્યારે હાવી થઈ જાય અંદર ઉકાવા માંડે એટલે એ કે પૈસો કમાવો, અને સત્વગુણ જ્યારે વધી જાય ત્યારે વિચાર કરે કે ના ના મારે સારું કાર્ય કરવું છે, ખોટું કામ કરવું નથી। અને ઘરે બેઠા બેઠા આપણે, આપણે તો અહીંયા એક જ કલાક આવીએ છીએ બરોબર, તો 23 કલાક સુધી આપણે તમોગુણ ને રજોગુણમાં, ઘરે જો કોઈ સ્વાધ્યાય એટલે કે કંઈક વાંચન કરતો હોય, ભગવાનની માળા કરતો હોય, ભગવાનને ઠાકોરજીની સેવા કરે, તો થોડોક સમય કલાક બે કલાક એનો સત્વગુણમાં જાય, તો 24 કલાકમાં આપણે કેટલા થાય છે, એક કલાક થાય, અને ક્યારેક ક્યારેક આપણે ક્યાંક સ્વાધ્યાયમાં જઈએ કે કઈક સત્સંગમાં જઈએ, ક્યાંક મંદિરે જઈએ, રોજે તો ક્યારે જતા નથી. આ શ્રાવણ મહિનો હતો એટલે બધા થોડુંક પુણ્ય કર્યું, દાન કર્યું, સત્સંગમાં ગયા, મંદિરે ગયા. હવે કોઈ જાય છે? લોભી છે બધા, સ્વાર્થી છે. શ્રાવણ મહિનો છે એટલે ભગવાન શિવ અત્યારે બહુ ખુશ છે, બીલી પત્ર ચડાવો, આમ કરો ને પૈસા નાખો. હવે કોઈ ચડાવે છે? સાચું કહું છું ખોટું? સ્વાર્થી છે જગતના જીવો. પણ ભગવાન કે છે કે હું છે ને તમે મને છેતરવા જાઓ છો ને, છલસ્ય છલ્યતામ અપી, ભગવાન કે છે તમે બધા મને છેતરવા જાઓ છો ને, પણ હું મેજ છેતરપિંડી મેજ બનાવી છે. સમજો છો ને કે તમે બધા મને છેતરવા આવો છો ને, પણ આ છેતરપિંડી ક્યાંથી શરૂ થઈ છે? મારાથી. ગીતાની અંદર ભગવાન કે છે છલસ્ય છલ્યતામ અપી, સૌથી મોટો છલિયો તો હું છું જે હું તમને તમને ફોહલાવી રહ્યો છું, હું તમને છેતરપિંડી કરી રહ્યો છું. કે ભગવાનનું દિવ્ય ધામ છે, ભગવાન કે છે મારું દિવ્ય ધામ છે. પણ જ્યારે આપણે દેવતાઓની પાસે માંગીએ કે હે પ્રભુ મને એક LCD આપી દો ને 5 ઇંચનું, લે લઈ જા, એટલે આપણે છેતરાઈ ગયા. ભલે એક મહિનો તપસ્યા કરી, મહેનત કરી, પણ એ માગ્યું નહીં કે મને જન્મ મૃત્યુના ચક્કરમાંથી કાઢી દો. મને હાથ કેવા થઈ ગયા છે ભોળાનાથ, કપડાં ધોઈ ધોઈને એક વોશિંગ મશીન આવી જાય ને તો હું સુખી થઈ જાઉં. તો ભોળાનાથ પછી ભગવાનને પ્રાર્થના કરે કે આના ઘરમાં કંઈક થઈ જાય, એટલે લોટરી લાગે કે છોકરાની કંઈક નોકરી લાગે જે હોય, કે પછી સસરા પાસેથી કાંઈ લોન મળે, કંઈક ને કંઈક મળી જાય એટલે ઘરમાં વોશિંગ મશીન આવી જાય. તો બધાની અલગ અલગ ઈચ્છા છે. હે ભગવાન મારી પગની એડીઓ ફાટી ગઈ છે, મારે આમ થઈ ગયું છે, મારે ધોળું થવું છે, મારે થોડુંક જાડું થવું છે, અમુક કે મારે બહુ હદ કરતા વધારે વધી ગયો છે એટલે થોડાક પાતળા કરો. તો બધાને અલગ અલગ ઈચ્છા છે, પણ એ ઈચ્છા ભગવાન કહે છે કે હું બધાને છેતરી રહ્યો છું. ભલે તમને એમ લાગે છે કે તમે મને છેતરી રહ્યા છો, પણ ભગવાન કહે છે હું તમને છેતરી રહ્યો છું. મારું દિવ્ય ધામ છે, કયું છે? વૈકુંઠ, ગોલોક વૃંદાવન, અયોધ્યા, દ્વારકા, મથુરા, ત્યાં મારા ભક્તો બહુ સુખનો આનંદ ઉઠાવે છે. આ જગતની અંદર તો મરવું પડે છે, જન્મ લેવો પડે છે, અને કેટલી કષ્ટી છે, અને તોય તમે માગો છો કે લ્યો. તો પછી તમને એમ લાગતું હોય કે હું 10 રૂપિયાનો નારિયેળ આપું છું અને આ દેવી દેવતાઓ અને ભગવાન ખુશ થઈને મને 1,00,000 રૂપિયાનો ધંધો કરાવે છે, પણ તને તો હજી ચક્કરમાં ફસાવી રહ્યા છે. તું જોતો ખરો, બુદ્ધિ તો ખોલ. આપણે નથી કહેતા તમે બુદ્ધિના બારણા ખોલો, તો આપણા બુદ્ધિના બારણા બંધ થઈ ગયા છે. હવે સાધુ તમને એક ઉદાહરણ આપું કે અરબોપતિ હોય, પિતા અરબોપતિ હોય, અને જ્યારે પેન્ટ શર્ટ કાઢે ને તો એના ખીચામાં છે ને ખીચામાં 1,00,000 રૂપિયાના બંડલ પડ્યા હોય, 1,00,000 રૂપિયાના બંડલ પડ્યા હોય, અને એમાંથી છોકરો ખાલી 10 રૂપિયા લે અને 10 રૂપિયા લઈને જ સુખી થઈ જાય કે ના ના મારા 10 રૂપિયા બહુ થઈ ગયા, અને જ્યારે 10 રૂપિયા લઈને એ પિતા પાસે જાય કે લો પિતા આ 10 રૂપિયા તમારા મને ખીચામાંથી મળ્યા, ત્યારે દીકરો પિતાને આપે છે, પણ પિતા કે બેટા તું વાપરી લે, અને ઓલો દીકરો ખુશ થઈ જાય કે મને તો 10 રૂપિયા મળ્યા, કેન્ડી જઈને ખાઈ આવું. કેન્ડી મળે ને પેલી કેડબરી જેવી, કેન્ડી જઈને ખાતા આવું, પણ એને ખબર નથી કે એના પિતાના ખીચામાં કેટલા 1,00,000,000,000 રૂપિયા ભર્યા છે એની તિજોરીમાં. એવી રીતે ભગવાનના ધામમાં બહુ સુખ છે. આ જગતમાં જે સુખ છે ને એ માત્ર ક્ષણિક છે. કોઈ પણ વસ્તુ તમે લઈ લો, ખાવા પીવાનું ઊંઘવાનું જે પણ વસ્તુ, એ ક્ષણિક છે. જે સુખનું આપણે આસ્વાદન કર્યું એ હંમેશાની માટે છે. અત્યારે ઈચ્છા એ બંધ થઈ ગઈ, ફરીથી ઈચ્છા જાગૃત ચાલુ થઈ જશે. ધારો કે કાલે લાડવા ખાધા, કાલે કોઈની ઈચ્છા નથી, પણ આજે તમે આપો તો ખાશે, તો ખાશે એ વસ્તુ. અમુક લોકો ફ્રીજમાં મૂકીને રાખે, અમુક એવી વસ્તુ હોય તો ફ્રીજમાં મૂકીને રાખે, થોડુંક થોડુંક ખાય. જે રીતે પેંડો કેવો હોય, શાક રોટલાની ગોળી કોઈ ખાય છે? આમ કરીને આપણે એક કોળિયો મૂક્યો હોય ફટ ફટ ખાઈને ઉતારી દઈએ, પણ પેંડો હોય તો પેલો ઉતરે ને પછી અંદર નાખીએ. એટલે એક પેંડો આટલો હોય પણ એમાં 10 વખત ખાય, અનુભવ છે કે આ બધું ખોટું? તો એવી રીતે આ ભગવાનની માયા શક્તિ છે જે આપણને આ ભૌતિક જગતમાં ફસાવી રહી છે, આપણને જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાવી રહી છે. અને આપણે એ જ ભગવાનની પાસે એ જ માંગીએ છીએ બસ. પણ તો એ ભારતની અંદર તમે જુઓ કે તમને ખાવા પીવાનું મળશે પણ કોઈ સુખી નથી. પૈસે ટકે જેમ બહાર દેશમાં બધા લોકો સુખી છે ને, એટલો તો કોઈ સુખી નથી. બહાર દેશમાં જે સુખ છે ને, ભૌતિક સુખ કહું છું, અને અહીંયા તો બધાને, અત્યારે તો બધાને સુખી થાય એટલે ઘરમાંથી બધા મેમ્બર બહાર નીકળી જાય પાકીટ ને સુટકેસ લઈને. સવારે છે ને બધા લોકો 8 વાગે નીકળી જાય. એ તો અમુક અમુક સિટીમાં જ, ગુજરાતમાં જ અમુક એવું છે. બાકી અત્યારે છોકરા છોકરીઓ બધા કમાવા નીકળી જાય, સુખી થવું છે ને બધાને. પણ ભગવાન કે છે હું સુખી નહીં કરવા દઉં, તમને મારી શરણમાં લાવવા છે એટલે તમને હું દુઃખ આપીશ, ચિંતા આપીશ, ઉપાધિ આપીશ, આજુબાજુ વાળા સમાજ પરિવાર પુત્ર આ બધાની સાથે ઝઘડો કંકાસ ને કજીઓ ને ઈર્ષા આ બધું કરાવીશ. ના કે ભગવાનને જો તમને સુખી કરવા હોય ને તો તરત કરી શકે છે એક ઘડીમાં. પણ ભગવાનની એવી ઈચ્છા છે કે મારી શરણમાં આવો. તો એમાંથી 125 કરોડ ની પબ્લિક માંથી કોક કોક એવી સુધરેલી છે કે જે જોવે છે કે આ જગતમાં સુખ, એને બધી જગ્યાએ અનુભવ કરી લીધો કે કોઈ પણ વસ્તુમાં સુખ નથી. તો એ બુદ્ધિમાન વ્યક્તિ વિચાર કરે કે વાસ્તવિકમાં હવે મારે ભગવાનની તરફ પગલા માંડવા પડશે તો જ હું સુખી થઈશ. બિલવા મંગલ ઠાકુર એ તો એ પછી થઈ ગયા, એના પહેલા તો બહુ પાપી હતા. અને બિલવા મંગલ ઠાકુર પત્નીમાં એટલા આસક્ત, સ્ત્રીની અંદર એટલા આસક્ત, પણ સાથે સાથે બીજી સ્ત્રી સાથે પણ એવું કાર્ય કરતા. મેં તમને ઘણી વખત એ કથા કીધેલી છે કે એના પિતા મરી ગયા હતા, એની પત્ની મરી ગઈ આત્મહત્યા કરીને, અને સ્ત્રીની અંદર એવા આસક્ત, અને રોજ નદી કિનારે જાય ને નદી પાર કરી, અને ઓલી સ્ત્રી જેનું નામ હીરાબાઈ હતું, એની પાસે જાય અને જે પણ ઈચ્છા છે તૃપ્ત કરે અને એને ધન પણ આપતા. અને આમ કરતા કરતા એક દિવસની ઘટના આવી કે એના પિતા ઘરમાં મરેલા પડ્યા છે, નનામી પડી છે ઘરમાં, અને બધા લોકો કહે છે કે હવે શરીર પડ્યું છે, પણ ઓલો જોવે ઘડિયાળમાં કે 6:30 થઈ ગયા છે, હવે મારે ગમે તે કરીને 7 વાગે પહોંચવું છે. રોજનો વ્યસન થઈ ગઈ, વ્યસન જેમ ચા વગર, સિગરેટ વગર, બીડી વગર, દારૂ વગર ન રહી શકે જીવાતમાં. તમે જુઓ જે લોકો ઉપવાસ કરે છે ને એને ઉપવાસનું ફળ નથી મળતું. કોઈ પણ ઉપવાસ કરતા હોય પણ ચા પીવે છે ને એને ફળ નહીં મળે, કારણ કે એ નશો છે. અને ઉપવાસ કર્યો હોય, શનિવાર હોય, રવિવાર જે હોય, સોમવાર કરે, એ દિવસે વળી ડબલ ચા પીવે એટલે ડબલ પાપ કરે. બોલે લાવ ચા લાવ, તપેલું ચડ્યું જ હોય ચૂલા ઉપર, ગેસ ઉપર, પ્રાઇમસ ઉપર, ઉતરે જ નહીં. બોલો હજી તો કોક આવ્યું હોય ને, ચા મિલજી, એટલે વહુ હોય કે દીકરી હોય કે જે હોય કંટાળી જાય. અમારે એક એક અમારે તપેલું ઉતરતું જ નથી. બોલો અમારે એક એવા બેન છે, અમારે કે તપેલું કોઈ દાડે ઉતરતું જ નથી, એમાં ને એમાં ઉકાળે જઈએ આ જ જાય. હું તો કીધું આ તો હોટલ બનાવી દીધી, ખાલી બાર લખી દો. ગોગ મહારાજ ચા ની કેન્ટીન પેલી વીર કૃપા છે કાઢી નાખો અને ગોગ મહારાજ ચા ની કેન્ટીન કરી નાખો. તપેલું ઉતરતું જ નથી ગેસ ઉપર. એટલે હંમેશા જે જ્યારે પણ આપણે ઉપવાસ કરીએ કોઈ પણ દેવી દેવતાઓના, એ દિવસે ક્યારે ચા નો પીવો જોઈએ. એની અંદર નશો છે, કેફીન છે, નશો છે. એટલા માટે તો સવારમાં ઉઠીને નશો ઊંઘ ઉડાડવા માટે શું કરીએ છીએ, પહેલા ચા લાવો તો હળું ભરીને પિયાલું નહીં, વાટકો નહીં, કપ નહીં. જેટલા ઊંઘમાં ઘેરાણા હોય ને એટલું મોટું તોહડું ભરી પીવું પડે. કેમ કડક ચા બનાવ, કડક એક બે ચમચી નાખજે ચૌધરી ચા, વાઘ બકરી બે બે ચમચી નાખ, બે ચમચી કડક બનાવજે, ઊંઘ ઉડી જાય. રાતે ઉજાગરો હતો ને ઊંઘ ઉડી જાય. એટલે સાધારણ જીવાતમાં જોવું જોઈએ કે હું રોજ નશો કરું છું, થોડો 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 નશો જ કહેવાય ને. તમે એક રૂપિયો ચોરી કરો કે ચોરી એ ચોરી જ કહેવાય, અને એ ભગવાનના દરબારમાં બધો જવાબ આપવો પડે. ના ના, હું તો ચા જ ખાલી પીધો છે, મેં દૂધ નાખીને પાણી નાખીને, પણ અંદર ચા હતો ને. ચૌધરી વાળો તો ખાલી સિક્કા મારી મારીને તમને કેલેન્ડર આપતો હતો, મફતમાં મળે જ, મફતમાં પીધી જાય. દિવાળી આવે એટલે કેલેન્ડર મફતમાં આપે, એટલે ક્યાં ચૌધરી વાળાને ચા હારી. તો જ્યારે પણ આપણે ઉપવાસ કરીએ, ઉપવાસનો અર્થ શું થાય છે સૌથી પહેલા તો એ જાણવું જોઈએ. ઉપવાસ, ઉપ એટલે પ્રભુ અને વાસ એટલે નિકટ. ઉપવાસનો જે પણ દેવી દેવતાનો તમે ઉપવાસ કરતા હોય, પિતૃઓનો જેનો પણ ઉપવાસ કરતા હોય, એની નિકટ રહેવું જોઈએ. અને એ દિવસે કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ, સાત્વિક રહેવું જોઈએ, બે ટાઈમ ત્રણ ટાઈમ સ્નાન કરવું જોઈએ, ઓછામાં ઓછા બે ટાઈમ તો રોજ સ્નાન કરવું જોઈએ. તો આ દેહ છે ને રજોગુણ ને તમોગુણમાંથી જે રહેલો છે ને એ સત્વગુણમાં આવશે. આપણને કેમ ઊંઘ અને આળસ ને નિદ્રા અને ભગવાનના કાર્યમાં રુચિ નથી થતી, એનું કારણ આ છે કે આપણા શરીરમાં રજોગુણ ને તમોગુણ બહુ ભરેલો છે. એને સત્વગુણમાં ઉઠાવવું હોય ને તો એને પવિત્ર રહેવું જોઈએ, સ્નાન કરવું જોઈએ, અધ્યયન કરવું જોઈએ, ભગવાનની સેવા કરવી જોઈએ, વ્રત ઉપવાસ કરવા જોઈએ. ઉપવાસ કરવાથી શું થાય છે, આપણી ઇન્દ્રિયો શુદ્ધ થાય. આપણી ઇન્દ્રિયો, આપણી બધાની ઇન્દ્રિયો કેવી છે, મેલી છે. આપણી બધી ઇન્દ્રિયોની કંઈક માંગ છે કે આ આપો, આ આપો, આ આપો. આંખને ખોટું કામ જોવે છે, કાનને ખોટું સાંભળવું છે, નાકથી બીજી વસ્તુ સૂંઘવી છે, મોઢેથી કંઈક બીજું ટેસ્ટ કરવો છે. આ બધી ઇન્દ્રિયો આપણને લૂંટી રહી છે, પણ વાસ્તવિકમાં આ ઇન્દ્રિયોને તૃપ્ત કરવું હોય, આ ઇન્દ્રિયોને હંમેશાની માટે સત્વગુણમાં જો લાવી હોય ને તો એને ભગવાનની સેવામાં લગાડવી જોઈએ. ઋષિકેશ ને ઋષિકેશ સેવનમ ભક્તિ રૂત્તમા, એને ઋષિકેશ એટલે કે ભગવાનની સેવામાં લગાડવી જોઈએ. તો તટસ્થા શક્તિ, અંતરંગા શક્તિ અને બહિરંગા શક્તિ, એમાં બે શક્તિનું વર્ણન થઈ ગયું. અને ત્રીજી શક્તિ કઈ છે, અંતરંગા શક્તિ. તટસ્થા એટલે જીવાત્મા, બહિરંગા એટલે માયા શક્તિ દુર્ગા દેવી, અને અંતરંગા શક્તિ એટલે એ રાધા રાણી, ભગવાનની રાધા રાણી, ભગવાનની પ્રિયતમા, ભગવાનને બહુ જ પ્રેમ કરે છે. અને આ જગતની અંદર બધા લોકો કોઈ દેવતાઓને પૂજન કરતા હોય, કોઈ ભગવાનનું પૂજન કરતા હોય, પણ કહે છે કે ભગવદ્ ગીતાની અંદર ક્લિયર લખ્યું છે, મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ અધિ સિદ્ધયે યત તામ અપિ સિદ્ધાનામ કશ્ચિદ માં વેતિ તત્વતઃ. ભગવાન શ્રી કૃષ્ણને જાણવા બહુ મુશ્કેલ છે. ભગવદ્ ગીતામાં સાતમા અધ્યાયમાં ભગવાન કહે છે, ત્રીજા શ્લોકમાં, અર્જુને પ્રશ્ન કર્યો કે તમારો ભક્ત કેવો કહેવાય? એટલે કે મારો ભક્ત બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. ભારતની અંદર 125 કરોડ ની પબ્લિક છે, કૃષ્ણના અને રામના ભગત કેટલા છે? તો 1000 કર્મીઓ લઈ લો અને 1 ભગવાનનો વૈષ્ણવ ભક્ત, જે રામનો અને કૃષ્ણનો ભગત છે શુદ્ધ. 1000 દેવતાઓના કે નિરાકારના કે જે ભગવાનને નથી માનતા, તો 125 કરોડ ની પબ્લિક માંથી કેટલા લોકો ભગવાનના ભક્ત છે? બહુ ઓછા છે. એટલા માટે ભગવાનને ભગવદ્ ગીતામાં કેવું પડ્યું, મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત દિ સિદ્ધયે. સહસ્ત્ર એટલે કે છે હજારો હજારો લાખો લાખો મનુષ્યો સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ઘણા લોકોની ઈચ્છા છે કે હું આ જાણું કે આ જગત શું છે, આ દેવતાઓ કોણ છે, આ ભૌતિક દુનિયા કોણ છે, ક્યારેક સ્વર્ગમાં જાય ક્યારેક નરકમાં જાય, આ બધું શું છે. ત્યારે ઈ છે ને સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત દિ સિદ્ધયે, પણ એવા લાખો લાખો માંથી કોક એક સિદ્ધિ પ્રાપ્ત કરે છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત દિ સિદ્ધયે યત તામ અપી સિદ્ધાનામ કશ્ચિત માં વીતિ તત્વત. અને એવા લાખો ને કરોડો કરોડો સિદ્ધો માંથી કોક એક છે ને મારું ભજન કરે છે. કશ્ચિત દી સિદ્ધયે કોક કોક જ. અને ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે કે જ્યાં સુધી જીવાત્માના બધા પાપ બળીને ભસ્મ નહીં થઈ જાય ને ત્યાં સુધી મારી શરણમાં ક્યારે નહીં આવે. 7મો અધ્યાય 28મો શ્લોક, ઈશાતુ અંત ગતમ પાપમ પુનાનામ ये जन्य पुना नाम के छे के जेना करोड़ो करोड़ो जन्मों ना जे पाप स्टॉक मा भरेला छे ने ए बद्धा बड़ी ने भस्म थई जशे ने. ईशातु अंत गतम पापम पुना नाम जन्य नाम के छे के जेना करोड़ो करोड़ो जन्मों ना पाप जे हृदय मा ने शरीर मा भरेला छे ने ए बड़ी ने भस्म थई जाय ने त्यारे ज कई मारी भक्ति नो के सत्संग नो अधिकारी बने छे, त्यां सुधी बनतो नथी. ત્વે દ્વંદો વિનિર્મુક્તા ભજંતે મામ દ્રઢવ્રતા. બધા પાપોથી જ્યારે મુક્ત થઈ જશે ત્યારે જ એનું ભક્તિમાં મન લાગશે, ત્યારે એ દ્રઢ ભક્તિ કરશે કે ના ગમે તે થઈ જાય મારે ભગવાનની ભક્તિ છોડવી નથી. ભગવાનના કાર્યમાં દરેક જણા ભક્તિ કરે છે. ઘરની અંદર આપણે જુઓ, ઘરમાં બધા મેમ્બર હોય પણ એક બીજાની ભક્તિ કરતો હોય, કોઈક બીજાની કરતો હોય, કોઈક બીજાની કરતો હોય, બધું ચાલતું હોય. હું એક ફેમિલીમાં ગયો તો ઈ કે હું ફલાણાનો ભગત છું, હું ફલાણાનો ભગત, બધા તિલક અલગ અલગ, કોકને આમ તિલક છે, કોકને આવો તિલક, કોકને આવો તિલક, કોકને નાલો તિલક, બધા. એટલે બધાની સુકૃતિ અલગ અલગ છે, પુણ્ય અલગ અલગ છે. ઘરમાં 5 જણા રહેતા હોય પણ બધાની મતિ અલગ અલગ છે, 5 આંગળીઓ એના જેવું છે. એ તો પોતપોતાના કર્મ લઈને આવ્યા છે અને એ ઘરમાં મોટા થાય છે. કોકના હૃદયમાં બહુ બધી ભક્તિ હોય, માતા પિતા તમે જુઓ ભગવાનના શુદ્ધ ભક્ત હોય અને દીકરા પાપ કરતા હોય, આવી દશા છે. આપણી બહુ ઈચ્છા થાય દીકરા ભજનમાં લાગે, પણ ગમે જેટલી મહેનત કરો પણ નહીં લાગે, કારણ કે એની સુકૃતિ નથી. તો કૃષ્ણને જાણવા જ બહુ અઘરા છે. સૌથી પહેલા તો ભગવાનને જાણવા બહુ અઘરા છે. તો સંતો કહે છે કે રાધાજીને જાણવા તો એના કરતા અઘરા છે. કૃષ્ણ તો ઘણા કૃષ્ણની કથા જાણતા હશે, પણ આજ સુધી કોઈ રાધાની કથા કોઈ જાણે છે? રાધા તત્વ જ અલગ છે, જે આપણે 2 દિવસ સાંભળશું. રાધા કોણ છે કે છે રાધા અને કૃષ્ણ બંને એક જ છે, કોઈ અલગ નથી. ચેતન મહાપ્રભુ કે છે રાધા કૃષ્ણ એક આત્મા દુઈ દેહ ધરી અન્યોન્ય વિલસ્ય રસ આસ્વાદન કરી. રાધા કૃષ્ણ એક આત્મા દુઈ દેહ ધરી, રાધા અને કૃષ્ણ બંને એક જ છે, એક જ આત્મા છે, અલગ આત્મા નથી, પણ દુઈ દેહ ધરી એને બે દેહ કર્યા છે. સર્વપ્રથમ કૃષ્ણ એકલા હતા, બીજું કોઈ નતું, આ સૃષ્ટિ નતું, કોઈ નતું, જીવાત્મા નતા, કાંઈ નતું. ત્યારે ભગવાનની ઈચ્છા થઈ કે હું સ્વામી બનું, ભોગતા બનું. પણ હું તમને એક વસ્તુ કહી દઉં કે કરિયાણાની દુકાન બહુ બધી તમે ખોલી દીધી મોટી, પણ કોઈ ગ્રાહક જ ન આવે તો? છોકરાને દાંતનો ડોક્ટર બનાવી દીધો હોય પણ કોઈ પેશન્ટ જ ન આવે તો? બરોબર ને, તો શું કામનું? એવી જ રીતે ભગવાને વિચાર કર્યો કે હું તો ભોગતા છું પણ સેવક તો કોઈ નથી, તો હું કેવી રીતે બધી વસ્તુઓનો ભોગ કરી શકું? ત્યારે ભગવાનની ઈચ્છા થઈ તો ભગવાને સર્વપ્રથમ રાધારાણીને, અંદરથી જ રાધારાણીને પ્રગટ કર્યા. કૃષ્ણ સતચિદ આનંદથી બનેલા છે અને રાધારાણી ભક્તિથી બનેલા છે, કૃષ્ણ ભક્તિથી બનેલા છે. એટલે કે છે કે રાધારાણીનું એક નામ છે ગોવિંદ આનંદિની, રાધારાણીનું એક નામ છે ગોવિંદ આનંદિની, જે ગોવિંદને, ઠાકોરજીને ચોવીસે કલાક આનંદ આપે, ચોવીસે કલાક. અને એક નામ છે ગોવિંદ મોહિની, રાધારાણીનું નામ છે ગોવિંદ મોહિની, ગોવિંદને મોહિત કરી નાખે એટલા સુંદર રાધારાણી છે. કેટલા સુંદર લાગે છે, માત્ર આ વિગ્રહમાં છે તો સાક્ષાત ગોલોક વૃંદાવનમાં કેટલા સુંદર હશે, રાધારાણી કેટલા સુંદર હશે. તો આ રાધારાણીનો દેહ ભક્તિથી બનેલો છે. કોની ભક્તિથી? કૃષ્ણની ભક્તિથી. આપણે કૃષ્ણને પ્રાપ્ત કરવા હોય તો એનું લાયસન્સ કોની પાસે છે? રાધારાણી પાસે. રાધારાણી કે આને લઈ લો, તો ભગવાન કે હા લઈ લો, કારણ કે કૃષ્ણ છે ને રાધારાણી જેમ કે ને ફોજદાર જેમ કે એમ કરવું પડે. તો ફોજદાર એમ કહી દે ને કે આને લઈ લો, એટલે આ જમાદાર ને લેવા જ પડે. પછી એને એવું બધું કલયુગમાં હવે ચાલી રહ્યું છે, કલયુગમાં બધી ફોજદાર જેમ કે એમ બધું ચાલે, જમાદાર ને કઈ ન હોય. આટલો વ્યવહાર કરવાનો છે હો, મારે પ્યોરમાં આટલા ઓઢામણા દેવાના છે, આપી દે ને ભાઈ લે, કેટલા આપું પૈસા, છુટકારો. તું 5 મિનિટ 10 મિનિટ આગી જા. આ જગતનો આવો સ્વભાવ છે, બોલો પૈસા જોવે છે લઈ જા લે, પણ શાંતિ આપ થોડી, આગી જા. ઈ કે નહી અંદરથી કે મોઢું જોવું છે તો આમ થાય છે, કે તારી વાણી આમ, અંદરથી કા અંદરથી છે ને બધા ઓલું હોય, પણ બહારથી બધા એમ લાગે કે ના, આપણને એમ લાગે કે પતિદેવ કેવા છે ને, પત્ની કેવી છે ને, દીકરી કેવી છે ને, વહુ કેવી છે, માત્ર ઉપરનો સ્વાર્થ છે. તમારી પાસેથી કઈક કઢાવવા માંગે છે. પતિને એમ છે કે મારા કપડાં ધોવે, જમવાનું બનાવી આલે, અને મારી જે ઈચ્છાઓ તૃપ્ત કરે, વગર પૈસાની નોકરાણી. અરે નોકરાણી શું વિચાર કરે કે આ મારો નોકર. બધા લોકોને એમ જ છે મનમાં, મનમાં બધા લોકોને એમ જ છે કે હું આને નચાડું છું, પત્નીને એમ લાગે હું પતિને નચાડું છું, સાસુને એમ લાગે કે હું વહુને નચાડું. આ બધા દુખી થાય છે. તો રાધારાણીનું એક નામ છે ગોવિંદ આનંદિની અને ગોવિંદ મોહિની, જે ગોવિંદને કૃષ્ણને પણ મોહિત કરી નાખે. તો રાધારાણીનો આવતીકાલે જન્મ દિવસ છે, તો રાધારાણીની પાસે પ્રાર્થના કરવી જોઈએ. કાલનો દિવસ નિર્જળા ઉપવાસ કરવો જોઈએ અને રાધારાણી પાસે કૃષ્ણને માંગવા જોઈએ કે મને કૃષ્ણ આપો. તમે કદાચ બીજું માંગશો ને તો ઈ આપી દેશે, રાધારાણી એવા છે. કોક કે મારે વહુ મારું કેવું માનતી નથી, કોક એની બુદ્ધિમાં કોઈ કામ કરી દો ને કે મારે રોજ પગ દબાવે, રોજ કડક ચા બનાવીને આપે. તો રાધારાણી કે જા, એ તને આપી દઉં લે, એવું ન માગવું જોઈએ. કૃષ્ણની ભક્તિ માગવી જોઈએ. અને જેનો જન્મ દિવસ હોય ને એ દિવસે બહુ ખુશ હોય. આપણો જન્મ દિવસ હોય તો આપણે કેટલા ખુશ થઈ જઈએ, પણ લગ્નનો દિવસ હોય ત્યારે ખોટા પરિણ્યા, લગ્ન કર્યા આવું થઈ. ઈ કોઈ યાદ નહીં મનાવે, પણ જન્મ દિવસ પોતાનો મનાવશે. અને જેનો જન્મ દિવસ હોય ને એ દિવસે તો બહુ ખુશ હોય. સવારે ઈ ભલે 364 દિવસ 10 વાગે ઉઠતા હોય, પણ ઈ જન્મ દિવસ હોય ને એ દિવસે સવારમાં વહેલા 4-5 વાગે ઉઠી જશે, મંદિરે જશે, જો આસ્તિક હશે તો. અને ઉઠીને પછી બધાને ફોન કરશે, આજે તમારો જન્મ દિવસ છે હો. પણ તારે કહેવાની શું જરૂર છે? સામેવાળા કે તો આવતીકાલે રાધારાણીનો જન્મ દિવસ છે, અને રાધારાણીનું બહુ નામ જપ કરવું જોઈએ. રાધા રાધા જપત હી ભવ બાધા મિટ જાય, તીનો લોક કી આપદા રાધા નામ તે જાય. રાધા રાધા જપત હી ભવ બાધા મિટ જાય, આ ભવ રોગ લાગ્યો છે ને એ મટી જશે. ભવ બાધા મિટ જાય. અને કે છે તીનો લોક કી આપદા, આ ત્રણેય લોકમાં જે આપણને સુખ દુઃખ સતાવી રહ્યા છે ને, કે છે રાધા નામ તે જાય, એ રાધા નામ જપવાથી જતું રહેશે. તો રાધારાણીનું બહુ સ્મરણ કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ, અને રાધારાણી વિશે શ્રવણ કરવું જોઈએ બહુ. અને ઘણી ઘણી મહિમા છે રાધારાણીની. ભગવાન રાધાને બહુ જ પ્રેમ કરે છે. જે આ જગતમાં જે પ્રેમ છે એવો પ્રેમ નથી, આધ્યાત્મિક જગતનો દિવ્ય પ્રેમ છે. આ જગતનો પ્રેમ છે હાડ માસનો છે બસ, પણ ભગવાનનો જે અને રાધારાણીનો જે સંબંધ છે એ દિવ્ય સંબંધ છે, જે આપણી બુદ્ધિથી આપણે સમજી ન શકીએ. રાધા અને ગોપીઓ અને કૃષ્ણ વચ્ચે જે રાસલીલા થાય છે પૂર્ણિમાને દિવસે, આમ તો રોજ થાય છે પણ મેન મુખ્ય પૂર્ણિમાને દિવસે, કે છે 33 કરોડ ગોપીઓ હોય છે અમુક જગ્યાએ. અને રોજની અલગ અલગ લીલાઓ થાય, ક્યારેક 300 કરોડ હોય, ક્યારેક 100 કરોડ ગોપીઓ હોય. તો બધી જગ્યાએ વ્રજની અંદર 64 વન છે. વ્રજની અંદર કેટલા વન છે? 64 વન છે વ્રજ 84 કોષમાં. તો ભગવાનની રોજ લીલાઓ થતી હોય, આજે પણ વર્તમાન સમયમાં થાય છે અને થતી રહેશે. તો ભગવાન જ્યારે 33 કરોડ ગોપીઓની સાથે રાસલીલા રમે ત્યારે બધી ગોપીઓને એમ જ લાગે કે કૃષ્ણ મારી સાથે રાસ રમે છે. તો ભગવાન 33 કરોડ સ્વરૂપ બનાવે છે, એને કહેવાય ભગવાન. એક સાથે ભગવાન 33 કરોડ સ્વરૂપ બનાવે. આપણે એ સ્વરૂપ બનાવી શકીએ? આપણે અહીંયા બેઠા છે ને, લાવો ઘરે એક સ્વરૂપ જઈને, ઘરે દાળ ભાત જઈને બનાવીને આવતું રહે, બીજું સ્વરૂપ છોકરાઓને ટ્યુશનમાં મૂકવા જતું રહે, ત્રીજું સ્વરૂપ હોય લોકાયચારે જઈને આવે, ચોથું બેંકમાં જાય, પાંચમું ટિફિન પતિદેવને જઈને આપવા જાય, એવું એક જ સ્વરૂપ છે ને, એક જ મન છે. પણ ભગવાન કોને કહેવાય? કે જે અલગ અલગ સ્વરૂપ બનાવે. ભગવાને 33 કરોડ સ્વરૂપ બનાવ્યા અને ગોપીઓ અને રાધારાણીને સુખ આપ્યું. શરદ પૂર્ણિમાની જે રાત ભગવાને સુખ આપ્યું, અને લક્ષ્મીજીની ઈચ્છા થઈ કે હું ભગવાનની રાસલીલામાં જાઉં, મારી પણ ઈચ્છા છે કે હું ભગવાનની રાસલીલામાં ભાગ લઉં. તો લક્ષ્મીજી વૈકુંઠ છોડીને, લક્ષ્મીજી પોતાનું વૈકુંઠ છોડીને ભગવાનની પાસે ગયા વૃંદાવનમાં. વૃંદાવનમાં ગયા કારણ કે વિષ્ણુ અને કૃષ્ણમાં 4 ગુણોનો અંતર છે. કૃષ્ણ રાસલીલા કરે છે, વિષ્ણુ રાસલીલા કરતા કૃષ્ણ માખણ ખાય છે, વિષ્ણુ ક્યારે ખાતા? કૃષ્ણ ગાયો ચરાવે છે પણ વિષ્ણુ ક્યારે ગાયો ચરાવતા નથી. અને કૃષ્ણ બધા રસોનું આસ્વાદન કરે છે, વિષ્ણુ નથી કરી શકતા. હાલાકી વિષ્ણુ અને કૃષ્ણ બંને એક જ છે. વિષ્ણુમાં 60 પ્રકારના લક્ષણ છે અને કૃષ્ણની અંદર 64 કલા નિપુણ છે. કૃષ્ણની અંદર 4 ગુણ વધારે છે. તો લક્ષ્મીજી વિચાર કરવા માંડી કે વિષ્ણુ પાસે તો એ 4 ગુણ નથી, અને એમાં સૌથી મોટામાં મોટો ગુણ છે રાસલીલા. મારે ભગવાનની રાસલીલામાં જવું છે. તો લક્ષ્મીજી વ્રજની અંદર ગઈને, વ્રજની અંદર જઈને ગોપીઓને અને ગ્વાલ બાલ અને કૃષ્ણની પાસે જાય છે અને કૃષ્ણને નિવેદન કરે છે. કૃષ્ણને નિવેદન કરે, કૃષ્ણને કહે છે કે મારે પણ તમારી રાસલીલામાં જવું છે, પાસ આપો ને. તો કૃષ્ણએ કીધું કે પાસબુક તો રાધારાણી પાસે છે. પાસબુક કોની પાસે છે? રાસલીલામાં તમારે નવરાત્રિનો પાસ જોતો હોય તો એ પાસ તો રાધારાણી પાસે આપ્યો છે, એની પાસે જવું પડશે. અને લક્ષ્મીજી વિચાર કરે કે હું રાધારાણી પાસે જાઉં? આ સંસારના બધા જીવો દોડતા દોડતા લક્ષ્મી પાસે આવે, લક્ષ્મી ક્યાં છે, લક્ષ્મી ક્યાં છે, અને હું રાધારાણી પાસે જાઉં? જેની પાસે થોડીક લક્ષ્મી આવી જાય, એ લક્ષ્મી ખાલી બેંકમાં પડી છે અને ક્યાંક પ્રોપર્ટી લઈ લીધી છે, તો એ 2 ફૂટ ઊંચો ચાલવા માંડે. ઓલો દારૂની બોટલ તો આમ ખોલો, ઢાંકણું ખોલો, ગ્લાસમાં નાખો અને અંદર પાણી મિક્સ કરો, થોડુંક થમ્સઅપ નાખો અને હલાવીને પછી થોડુંક પીવો ને, તો 15-20 મિનિટ અને અંધારામાં રહેવું પડે. આવું બધું જે લોકો દારૂ પીવે એ લોકોને ખબર હશે, અંધારામાં રહે ને એટલે એ નશો ચડે, અને 1/2 કલાક પછી નશો ચડે. પેલું દારૂનું બોટલનું ઢાંકણું ખોલો, ગ્લાસમાં લો, પાણી નાખો અને આઈસ બરફ નાખો અને પછી પીવે, અને પછી 1/2 કલાક પછી નશો ચડે. પણ ધનનો નશો કેવો છે? ખાલી પાકીટમાં આવી જાય ને તો માણસ 2 ફૂટ ઊંચો ચડવામાં. ધનનો નશો બહુ ખરાબ છે. એ તો ઓલો તો અંદર નાખો ત્યારે નશો ચડે, પણ ધનનો તો ખાલી પાકીટમાં આવી જાય ને તો 2 ફૂટ ઊંચો થઈ જાય. એટલે હું તો બિસ્લેરી જ પીવું છું, એક્વાગાર્ડનો. બોલો, 20 વર્ષ પહેલા તો ઢોર ચરાવતી, તો અવાડાનું પાણી પીતી અને પીતો હોય જે હોય, અને હવે એક્વાગાર્ડ. હવે તો એક્વાગાર્ડનું પાણી પીવું છું, બિસ્લેરીનું પીવું, એક્વાફીનાનું પીવું છું. ઈ અહંકાર ક્યાંથી આવે છે? પૈસા. તો શું કહેતો હતો? શેના વિશે કહેતો હતો? લક્ષ્મીજી વિશે. લક્ષ્મીજી કહે છે કે આખી દુનિયા મારા ચરણોમાં પડે છે કે ઓમ જય જગદીશ હરે, દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરે, ચોપડા કરે. તો હવે લક્ષ્મીજી કહે છે કે હું એ રાધાની ચરણોમાં, એની શરણમાં શું કામ જાઉં? પાસ તમારે આપો તો આપો, નક્કાઈ નહીં. તો ગોપીઓની પાસે ન ગઈ અને રાધારાણી પાસે ન ગઈ. લક્ષ્મીજી કે હું તપસ્યા કરીને તમને પ્રાપ્ત કરી લઈશ કૃષ્ણ, અને તમારી સાથે હું રાસલીલા રમીશ. 5,500 વર્ષ પહેલાની આ ઘટના છે. વૃંદાવન ની અંદર 64 વન આવ્યા છે અને એમાં એક બેલ વન છે. આજે પણ 5,500 વર્ષથી એ લક્ષ્મીજી તપસ્યા કરે છે, એક પગ ઉપર ઉભી ઉભી. પણ હજી સુધી એ રાસલીલામાં એનો પાસ મળ્યો નથી. હવે તમે મને કહો કે કેટલું અઘરું છે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવી. લક્ષ્મીજીને એમાં એન્ટ્રી નથી. એ હજી સુધી 5,500 વર્ષ સુધી ભૂખ્યા તરસી એ બેલવનમાં તપસ્યા કરે છે, શાસ્ત્ર પ્રમાણે છે. તો જ્યાં સુધી રાધાના શરણમાં કોઈ નહીં જાય ને ત્યાં સુધી એનો ઉદ્ધાર નથી, એના હૃદયમાં ક્યારે ભક્તિ નહીં આવે. જીવનમાં ભલે આપણે ગમે જેટલા પાપ કર્યા છે કે કરી રહ્યા છે કે કરશું, એ બધા પાપ જો કાપવા હોય અને ભક્તિ હૃદયમાં લાવી હોય તો રાધારાણી આપશે. તો આવતીકાલે રાધારાણી એમનો જન્મદિવસ છે. રાધારાણીને પ્રાર્થના કરવી જોઈએ કે મેં જીવનમાં જે પણ પાપ કર્યા છે એને તમે લઈ લો, કારણ કે તમે માતા છો અને મારા પિતા કૃષ્ણ છે. તો કૃષ્ણની સાથે સંબંધ બનાવો. જે ભક્તિમાં જે ઊંચા લેવલના હોય ને, જે રોજની 16 માળા કરતા હોય, 4 નિયમના પાલન કરતા હોય, જે લોકો ભક્તિમાં આગળ વધેલા હોય ને, એને આ વસ્તુ કહેવામાં આવે છે જે તમને હું આજે કહી રહ્યો છું. જે મારે 5 વર્ષ પછી કહેવાની હતી એ હું આજે તમને કહું છું. જે 2019માં જે વસ્તુ કહેવાની હતી ને એ હું આજે કહું છું, કારણ કે અમે જ્યારે આ વસ્તુ જાણી હતી ને ત્યારે અમને 7 વર્ષ પછી આ વસ્તુ મળી હતી. સમજી રહ્યા છો ને શું છે? તો ભગવાનની સાથે સંબંધ બનાવો. અમારા ગુરુ મહારાજ કહે છે ભગવાનની સાથે સંબંધ બનાવો. ભગવાન કોણ છે? મારા પિતા છે, પ્રિયતમ છે, મારા સખા છે, મારો પુત્ર છે, એવો સંબંધ બનાવવો જોઈએ. આપણે દરવાજો ખોલ્યો હોય અને પછી પૂછવામાં આવે કોણ આવ્યું છે, માણસ આવ્યો છે, પણ એ તો મને દેખાય છે કે માણસ આવ્યો છે, પણ એ તમારો ને એની સાથે શું સંબંધ છે? ભાઈ છે તમારો, તમારો પતિ છે, તમારો છોકરો છે, તમારો દિયર છે, તમારો જેઠ છે, તમારા સસરા છે. મનુષ્ય આવ્યો એ તો મને ખબર છે કે મનુષ્ય આવ્યો છે બે પગ વાળો, પણ એ મનુષ્યની સાથે તમારો શું સંબંધ છે? ધારો કે કોઈ સ્ત્રી આવી ને કોઈ પુરુષે દરવાજો ખોલ્યો ને પૂછવામાં આવે કોણ છે, સ્ત્રી આવી, લેડીઝ આવી, પણ મને ખબર છે કે એ સ્ત્રી છે, પણ એ સ્ત્રીની સાથે તમારો શું સંબંધ છે? શું એ તમારી પત્ની છે, દીકરી છે, બેન છે, સાળી છે, માતા છે, કોણ છે કે સાસુ છે? સંબંધ શું છે? એવી રીતે બધાને આ જગતમાં બધાને પૂછો કે આ કોણ છે, તો બધા લોકો કહેશે ભગવાન. એ ભાઈ આ તો મને દેખાય છે ભગવાન છે, પણ એ ભગવાનની સાથે તમારો શું સંબંધ છે? ઘણા લોકોને પૂછે કે આ કોણ છે, તો વધી હશે તો એ કહેશે કૃષ્ણ છે, કૃષ્ણ ભગવાન છે. એ તો આપણને દેખાય છે કે વાસળી વાળા એટલે કૃષ્ણ ભગવાન, પણ એ ભગવાનની સાથે તમારો શું સંબંધ છે? શું એ ભગવાન તમારા પ્રિયતમ છે, તમે તમારા પુત્ર છે, તમારા પતિ છે, કે જે પણ તમારા સખા મિત્ર છે, કોણ છે? તો અલગ અલગ પ્રકારના 12 પ્રકારના રસ છે. આમ તો રસ બહુ બધા છે અને એમાં 12 પ્રકારના રસ મુખ્ય ગણવામાં આવ્યા છે, અને એની ચાણી મારો ને એટલે 5 પ્રકારના રસ છે ભક્તિના સંબંધ. કયા કયા સંબંધ છે? સૌથી પહેલો દાસ્ય ભાવ, જે હનુમાનજી કર્યા દાસ્ય ભાવ, લક્ષ્મીજી સેવા કરે છે દાસ્ય ભાવ. એના પછી વાત્સલ્ય ભાવ, ક્યાં તો મારો કૃષ્ણ છે, મારો પુત્ર છે. એ ભાવ જાગશે જ્યારે એ ભાવ હૃદયમાં લાવશું તો ઓટોમેટિક જાગી જશે, અને આપણું સ્થાન ભગવાનના ધામમાં એ વેટિંગમાં પડ્યું છે. આપણે જ્યારે જશું ને એટલે આપણને એ સ્થાન હંમેશાની માટે મળી જશે. વાત્સલ્ય, કે હું મારો પુત્ર છે કૃષ્ણ. પ્રિયતમ એટલે માધુર્ય ભાવ, કૃષ્ણ કોણ છે, મારા પ્રિયતમ છે, પતિ છે. આ બીજો ભાવ. આ જગતની અંદર આપણે બધાને પતિ માનીએ છીએ કે આ મારો પતિ છે, આ મારો પ્રિયતમ છે, પણ એ એક દિવસ બે દિવસ કે આ જન્મ પછી છૂટી જશે, અને વાસ્તવિકમાં જે આને જો પ્રિયતમ માનશું ને એ જન્મો જન્માંતર સુધી રહેશે. તો એને પ્રિયતમ માનવા જોઈએ. સાચા પ્રિયતમ આપણા એ છે. આ બીજો ભાવ. ત્રીજો ભાવ સાખ્ય ભાવ, ભગવાન મારા મિત્ર છે. મિત્ર ભાવથી ભગવાનનું ભજન કરવું જોઈએ. શાંત, દાસ્ય, સાખ્ય, વાત્સલ્ય અને માધુર્ય. હવે છેલ્લો એક ભાવ વધ્યો, શાંત ભાવ. ભગવાનની શાંત ભાવથી સેવા કરે, શાંત ભાવ એટલે એ વૃક્ષ બની જાય કે હું વૃક્ષ બનીને ફળ આપું અને ભગવાનની સેવામાં લાગીશ, હું નાનકડો છોડ બની જાઉં અને અંદર ફૂલ આવશે તો ભગવાનની સેવામાં લાગી જઈશ, એને શાંત ભાવ કહેવાય. ધારો કે પાથરણા છે, કોઈ પણ વસ્તુ ભગવાનના ધામની વાત છે, તો એ શાંત ભાવમાં ભક્તિ કરે. તો પાંચ ભાવ મુખ્ય છે, તો આ ભાવની અંદર ભગવાનની ભક્તિ કરવી જોઈએ. તો લક્ષ્મીજી આજે પણ બેલવનમાં તપસ્યા કરી રહી છે. 5,500 વર્ષ વીતી ગયા, એ યુગોના યુગો વીતી જશે પણ ભગવાનના દર્શન ક્યારે નહીં થાય, જ્યાં સુધી રાધાના અને ગોપીઓના શરણમાં નહીં જાય ત્યાં સુધી. આગળ કહે છે કે રાધારાણીની આટલી મહિમા શા માટે છે? જગતમાં તો બધા ભક્તિ કરે છે પણ રાધારાણીની આટલી મહિમા શા માટે છે? તો રાધારાણી કૃષ્ણને તન મન ધનથી પોતાના પ્રાણ કરતાંય વધારે માને છે, જેની કથાઓ આપણે આવતીકાલે પણ શ્રવણ કરીશું કે કેટલો પ્રેમ કરે છે રાધારાણી. આપણી કેપેસિટી નથી, આપણે થોડા જોશમાં આવી જઈએ એટલે થોડીક ભજન થાય, કૂદકા મારે, નાચે અને બધું કરે, ભાગવત સપ્તાહ હોય પછી બધા વેરાઈ જાય, એ જગ્યાએ કોઈ ચકલું એ ન ફરકતું હોય. બોલો, 7 દિવસ કથા હોય એટલે 1,000 લોકો આવે, ખાણા પીણા બધું થઈ ગયું હોય, અને 8મા દિવસે તમે જુઓ મંડપે નીકળી ગયો રાતના, અને વ્યાસપીઠે નીકળી ગયો, વક્તા એક નોટો ભરીને જતો રહ્યો હોય અને જે સાંભળવા વાળા સુઈ ગયા હોય, પછી બીજા દિવસે ચકલાય ન ફરકતા હોય, ખાલી કચરા પેટી વાળા વીણવા આવે, કોથળીઓ અને બાટલીઓ વીણ, જે કચરો પડ્યો ને. તો આપણી ભક્તિ કેવી છે? આયા રામ ગયા રામ, સારું સારી કથા વાંચે છે તો ચાલો જઈએ, કઈક આમાં કઈક મળે છે તો જઈએ, આમાં કઈક મળતું ન હોય કઈ નથી. પણ રાધારાણી તમે જુઓ, રાધારાણી કેવી ભક્તિ કરે છે, કે છે મા મહિનાની ઠંડીમાં ઠંડા ઠંડા યમના જળમાં સ્નાન કરે છે, મા મહિનાની ઠંડીમાં. અને યમના જળનું જે જળ છે ને પાણી, એ ફ્રીઝર જેવું ઠંડુ ઠંડુ, ફ્રીઝરમાં કેવું પાણી મૂક્યું હોય તો એવા ઠંડા ઠંડા જળની અંદર સ્નાન કરી અને કાત્યાયની દેવીનું વ્રત કરતી, અને દેવીનું વ્રત કરતી કાત્યાયની દેવીનું, તો વ્રત કરતા કરતા કાત્યાયની દેવીને શું કહેતી? એક મર્સડીસ આવી જાય, બંગલો બની જાય, એ માંગતી, એક વાર મને કૃષ્ણના દર્શન થઈ જાય બસ, બીજું કોઈ જોતું નથી. અને મહામંત્ર જપતી, આ ગોપીઓ ને રાધારાણી શું કરતી? મહામંત્ર નો જપ કરતી, હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ 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 હરે
હરે. જ્યારે એક મહામંત્ર વગાડે, જ્યારે એક મહામંત્ર વગાડે ત્યારે એક ચોખાનો દાણો, અહીંયા ધ્યાન આપજો, એક મહામંત્ર જયારે બોલે ને એક ચોખાનો દાણો આ બાજુ મૂકે એટલે ફરીથી બીજો મહામંત્ર બોલે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે, એટલે બીજો ચોખાનો દાણો મૂકે. એમ એક એક મહામંત્ર જપે ને એક એક ચોખાનો દાણો મૂકે, અને જેટલા ચોખા ભેગા થાય એ રાંધી, એને રાંધે તો ખરા, એ બનાવે અને પછી એના દ્વારે કોઈક સાધુ આવ્યો ને એને જમાડે. તમે જુઓ કે કેવી ભક્તિ છે રાધારાણીની. આ તો આ લેવલ ક્યારે આપણે સાંભળ્યું નથી એટલે આપણામાં એ ભાવ તો કઈ આવવાનો નથી. આપણે તો એક એ વાત જવા દો, એક ચોખાનો દાણો નથી કેતો, એક વાટકી ભરીને ખાલી આમ ઠલવો અને એક મહામંત્ર બોલો તો આપણો ઉદ્ધાર થઈ જશે. એક વાટકીમાં તો કેટલા હજારો ચોખા થઈ જાય, 1,000 દાણા ન આવી જાય એક વાટકીમાં તો. તો આવી ભક્તિ રાધારાણી કરતા, અને જ્યારે સાંજ પડી જાય ત્યારે ભૂખ્યા ને તરસ્યા જ્યારે એ ભાત બનાવે કે જે વસ્તુ બનાવે ને, તો સાંજે સાધુઓ આવીને બેઠા જ હોય, એ સાધુઓને જમાડી દે, વધે ને થોડુંક તો ખાતી. આ જીવન આવું એમનું જીવન છે ગોપીઓનું, કૃષ્ણ મોર પ્રાણ ધન, કૃષ્ણ મોર પ્રેમ ધન, કૃષ્ણ મોર રતન. કૃષ્ણ મારો શું છે? રત્ન છે, મારા પ્રાણ ધન છે, મારા પ્રિયતમ છે. મારા પ્રાણ લેવા હો તો લઈ લેજો, પણ કૃષ્ણને જરાય દુઃખ નહીં આપતા. રાધારાણી કહે છે કે જે કૃષ્ણને એક ઘડીનું સુખ આપશે ને, એક ઘડીને, એટલે ભગવાનનું જે નામ જપ કરે છે ને, એક વખત કોઈ કૃષ્ણ બોલી દે ને, તો રાધારાણી કહે છે કે હું એની નોકરાણી બની જાઉં છું. એના ઘરે આવીને હું એનું પાણી ભરીશ, એનું પોતું મારીશ, એના વાસણ ધોઈશ, જો કૃષ્ણને એક ઘડી માટે કોઈ સુખ આપે તો. આટલો પ્રેમ રાધારાણી કરે છે. અને ગોપીઓ ચીરહરણની અંદર વસ્ત્રહરણ, જ્યારે તમને બધાને ખબર હશે કે ચીરહરણની લીલા થયેલી છે, પણ એ વસ્તુને એ જ્યારે લીલા આપણી બાજુ આવે બુદ્ધિમાં, ત્યારે આપણને એમ લાગે કે ભગવાને ચીરહરણ શા માટે કર્યા છે. પણ સૌથી પહેલા આપણી બુદ્ધિને ઉપર ઉઠાવી જોઈએ. સૌથી પહેલા જે ગોપીઓ જે વ્રત કરતી હતી, જે યમુના નદીમાં જે સ્નાન કરતી હતી, એ ગોપીઓ માત્ર 5 કે 7 વર્ષની હતી, વધારે મોટી નથી. ના ના, બરોબર છે. એ ગોપીઓ કેટલા વર્ષની હતી? 5 થી 7 વર્ષની ગોપીઓ હતી. અને કૃષ્ણએ જ્યારે વસ્ત્ર લીધા હતા ને, એ કૃષ્ણ માત્ર 5 વર્ષના હતા. અને આજે પણ એ યમુના ઘાટ છે, અને એ જ વૃક્ષ છે, 5,500 વર્ષનું પહેલાનું જે ઝાડ વૃક્ષ છે ને, આજે પણ છે. જે કાલિયા નાગને માર્યો હતો ને, જે ઝાડ ઉપરથી કૂદકો માર્યો હતો ને, 5,500 વર્ષનું આજે પણ એ ઝાડ છે, કદંબનું વૃક્ષ. એ જ વ્રજની જે આ રજ છે ને, રજ માટી, આજે પણ એ જ છે કે જે રજ ઉપર ભગવાન ચાલ્યા હતા. એ જ યમુનાનું જળ છે કે જળમાં ભગવાને અલગ અલગ લીલાઓ કરી છે યમુનાના તટ ઉપર. તો આવે છે અવાજ? તો ભગવાને સંસારના જીવોને દેખાડ્યું. એ ગોપીઓ હતી ને 5 થી 7 વર્ષની હતી, પણ એમને શરીર પર એક વસ્ત્ર નહોતું પહેર્યું. બધા વસ્ત્ર યમુના નદીના કિનારે ઉતારી દીધા, અને વસ્ત્ર વગર સ્નાન કરતી હતી. ભલે નાની બાળકો હતી, પણ સંસારના બધા જીવોને ઉપદેશ આપ્યો કે ક્યારે નિર્વસ્ત્ર સ્નાન કરવું ન જોઈએ, ક્યારે નિર્વસ્ત્ર ન રહેવું જોઈએ. અને જ્યારે કૃષ્ણએ જોયું, તો કૃષ્ણએ પોતાની આંખોની દ્રષ્ટિથી ઓલા વસ્ત્ર ઝાડ ઉપર બધા લટકાવી, અને કૃષ્ણએ ઝાડ ઉપર બેઠા હતા. અને બધી ગોપીઓએ જોયું કે આપણા વસ્ત્ર ક્યાં ગયા, ક્યાં ગયા, ત્યારે કૃષ્ણએ કે લઈ લીધા છે. તો બધી ગોપીઓ હાથ આડા રાખી અને જળની બહાર આવે છે. બધી ગોપીઓ હાથ આડા રાખીને જળની બહાર આવે છે, અને કૃષ્ણને કહે છે કે મારા વસ્ત્ર આપો. ત્યારે કૃષ્ણ કે ના પાડે છે કે વસ્ત્ર હું નહીં આપું. અને બહુ આગ્રહ કર્યો ત્યારે કૃષ્ણએ કીધું કે આ વસ્ત્ર હું નીચે મૂકું છું, તમે આવીને લઈ જાઓ. ત્યારે ગોપીઓ વિચાર કરે છે કે આવી અવસ્થામાં અમે કેવી રીતે આવી શકીએ બહાર. તો એ જળમાં ને જળમાં કૃષ્ણ બધા જીવોને ઉપદેશ આપતા, કે છે જે વસ્ત્ર હતા, સ્ત્રીઓના જે વસ્ત્ર હોય, એ વસ્ત્ર ગોપીઓ જે પહેરેલા જે વસ્ત્ર હતા ને, પોતાના ખાંદે મૂકીને એક એક ગોપીને એ વસ્ત્ર આપે છે. તો આ વસ્ત્ર હરણની લીલા, ભગવાન કહે છે કે આ આવી શરણાગતિ છે કોઈનામાં? આટલો ત્યાગ કોઈનામાં છે? બધી ગોપીઓ જળમાંથી બહાર આવી, અને બધી ગોપીઓએ પોતપોતાના વસ્ત્ર લઈને પહેર્યા. ત્યારે ગોપીઓ પોતાના જીવનમાં કહે છે કે અમે તમારી માટે બધું અર્પણ કરી દીધું છે, અમારી લાજ પણ તમને અર્પણ, તન મન ધન જે પણ વસ્તુ છે બધું તમારું જ છે, અમારું તો કાંઈ નથી. તો આ બધી વસ્તુઓને લોકો ખોટી ગણે છે, પણ જ્યારે તત્વથી આ વસ્ત્ર હરણની લીલા છે ને, અમારા ગુરુ મહારાજે 7 દિવસ કથા કરેલી છે ચીરહરણની લીલા, અને એ જ્યારે તમને સાંભળશો ત્યારે ખબર પડે કે ભગવાન કોણ છે. ભગવાનમાં રંચ માત્ર પણ સંસારની કોઈ કામ વાસના કે ઈચ્છા નથી. દુર્વાસા ઋષિ મુનિએ એમને યમુનાના તટની પહેલી બાજુ જવાનું હતું, ત્યાં ગોપીઓને ટિફિન લઈને, કે દુર્વાસા ઋષિ મુનિ યમુનાના પહેલી બાજુ છે અને ગોપીઓને ઈચ્છા હતી કે અમને યમુનાના પહેલી બાજુ જવું છે. ત્યારે કૃષ્ણને કહે છે કે કૃષ્ણ અમને યમુનાના પહેલી બાજુ જવું છે, કાંક હોડકાનો નાવડીનો કંઈક ઇંતજામ કરો ને, દુર્વાસા ઋષિ મુનિ પાસે જવું છે. ત્યારે કૃષ્ણ કહે છે તમે ખાલી યમુના નદીને એટલું કહી દેજો કે કૃષ્ણ જો અખંડ બાલ બ્રહ્મચારી હોય ને, એનામાં રંચ માત્ર પણ કામના ન હોય ને, તો નદીના બે ભાગ થઈ જાય, રસ્તો થઈ જાય વચ્ચે. આટલું કહી દેજો ખાલી, એક જ વાક્ય, કૃષ્ણ જો અખંડ બાલ બ્રહ્મચારી હોય, એનામાં રંચ માત્ર પણ કામના ન હોય ને, તો નદીના યમુના નદીના બે ભાગ ફાટા પડી જાય ને વચ્ચે રસ્તો થઈ જાય. બધી ગોપીઓ હસવા માંડી કે જે ટોળામાં રહેતો હોય, બધી ગોપીઓની સાથે રાસલીલા રમતો હોય અને એ બાલ બ્રહ્મચારી હોય, એ બાલ બ્રહ્મચારી હોય. ગોપીઓને મનાનું નહીં પણ રાધારાણીને પૂર્ણ વિશ્વાસ હતો. રાધારાણીએ યમુના નદીને કીધું કે હે યમને મહારાણી, યમુના નદી કોણ છે? યમરાજની બેન છે, જે બધાને ઉપાડી ઉપાડી લઈ જાય છે ને, એની બેન છે. એટલે યમ દ્વિતીયાને દિવસે, ભાઈ બીજને દિવસે મથુરામાં યમુના નદીમાં જે સ્નાન કરે છે ભાઈ બેન, એ ક્યારે નરકમાં જતા નથી. એટલે ભાઈ બીજના બધો એનો સ્નાનની બહુ મહિમા છે. પણ ભગવાનના ભક્તો ક્યારે ડરતા નથી, કારણ કે એક વાર જીહુઆ પર નામ આવી જાય ને, ભૂલે ચૂકે ક્યારે એ નરકમાં જતો નથી. તો આ છે કૃષ્ણ, અખંડ બાલ બ્રહ્મચારી. કૃષ્ણમાં રંચ માત્ર બી સંસારની કોઈ ઈચ્છા નથી. અને એવું નથી કે ભગવાનના ધામમાં નોકરોની કમી થઈ ગઈ છે, કારીગરોની કમી થઈ ગઈ છે, એટલે ભગવાને આ બધા વેદ શાસ્ત્ર વ્યાખ્યાન, ભગવાન હાથ જોડે છે કે આવો ભાઈ થોડાક કામ ધંધો કરવાનો બાકી છે, વલોણા વલાવવાના છે, ગાયો ચરવા જવાનું છે, તો માણસોની કમી પડી ગઈ છે એટલે ત્યાંથી બધા મોકલે છે એજન્ટોને કે ટ્રકમાં ભરી ભરીને લાવો, બધા વૈકુંઠમાં જરૂર છે. એવું છે, આપણે ત્યાં નહીં જઈએ ને તો ભગવાનને કોઈ ફરક નહીં પડે, પણ આપણને ફરક પડશે અને પડી રહ્યો છે. જેમ જેમ વર્ષો આવે છે, બધાની ઈચ્છા હતી કે 2002 આવે ને એટલે હું સુખી થઈ જઈશ. 2000 ના ના, હવે કઈ નહીં, 2003માં, 2004, 2005, 2009, 2010, 2015, આ 14 આવી ગયું. પણ જેમ જેમ વર્ષો જાય છે ને એમ એમ દુખી થાય છે માણસ. આજથી તમારું નાનપણ જુઓ, તમે કેટલા સુખી હતા, અને હવે તમારું જીવન જુઓ. જેમ જેમ વર્ષો આવે છે, જેમ જેમ ઘરડા થઈએ છે ને, એમ દુઃખ વધે છે. બોલો, માણસને સુખી થવું જોઈએ ને, દિવસે દિવસે સુખી થવું જોઈએ, આ તો દિવસે ને દિવસે દુખી થાય છે. ભગવાન કહે છે કે તમે આવો, ના ના, કાલે કાલે વધારે દુઃખ મળશે. આપણને એમ છે કે કાલે સુખી થઈ જઈશ, તું કાલે જો, કાલે તને વધારે દુઃખ આપીશ. ભગવાન આપતા નથી પાછા, હો એટલું આ તો કહું છું. આપણા કર્મ પ્રમાણે આપણને સુખ દુઃખ જે પણ મળ્યું છે ને, આ કપાળમાં બધું લખાઈ ગયું છે કે આવી પત્ની મળશે, આવો પતિ મળશે, આવું શરીર મળશે, આવા પરિવારમાં જન્મ મળશે. એટલે આપણે જાણી લેવું જોઈએ કે આપણા ગયા જન્મમાં કેવા કર્મ હતા. તો આ જીવનમાં જો સારા કર્મ તરફ આગળ વધશું ને, પાપ વૃત્તિને છોડી, તો નિશ્ચિત આપણે સુખી થઈ જઈશું. આ તો ક્ષણ માત્રનું સુખ છે, એટલે એનો ત્યાગ કરી અને હંમેશાની માટે શાશ્વત સુખ તરફ આગળ વધવું જોઈએ. તો સુખદેવ ગોસ્વામી કહે છે, પરીક્ષિત મહારાજની કથામાં જ્યારે 7 દિવસ જ્યારે ભાગવત સંભળાવ્યું સુખદેવ ગોસ્વામીએ, 18,000 શ્લોકનું ભાગવત છે, એમાં બધાનું વર્ણન કરી દીધું છે, પણ રાધા તત્વનું નામ નથી. તમે આખું ભાગવત વાંચી નાખો 18,000 શ્લોકની, પણ ક્યાંય તમને રાધા શબ્દ નહીં મળે. કેમ રાધા શબ્દ નહીં બોલ્યો હોય? આવું ક્યારે સાંભળ્યું તું કથામાં? અને તમે અનુભવ કરવો તો કરી જોજો, આખી ભાગવત તમે વાંચી નાખો સંસ્કૃતમાં, પણ ક્યાંય રાધા શબ્દ લખ્યો? તો સુખદેવ ગોસ્વામી તો રાધાના પાક્કા ભક્ત હતા, તો કેમ રાધા શબ્દ બોલ્યા નથી? એક વખત પણ પરીક્ષિત મહારાજને એમ નથી કીધું કે રાધા રાણી ને કૃષ્ણ વનમાં ગયા, ક્યારે નથી? કેમ નહીં બોલ્યા? એનું કારણ શું છે? કારણ કે સુખદેવ ગોસ્વામી એક વખત રાધા શબ્દ બોલે ને, એક વખત રાધા શબ્દ બોલે ને, તો 6 મહિનાની સમાધિ લાગી જાય. રાધા તત્વ બહુ ઊંચું છે. એક વખત સુખદેવ ગોસ્વામી રાધા શબ્દ બોલે ને તો 6 મહિનાની સમાધિ લાગી જાય. અને પરીક્ષિત મહારાજ તો 7 દિવસ માટે કથા સાંભળવા માટે બેઠા છે, અને રાધા શબ્દ બોલી દે તો એમને ક્યાં મળવાની છે? એટલા માટે સુખદેવ ગોસ્વામી એક વાર પણ રાધા શબ્દ ઉચ્ચારણ કર્યો નથી, ફેરવીને બોલ્યા છે. અન્યારાધિતો નૂનમ, એક સમયની ઘટના છે. પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામી કહે છે, અન્ય આરાધિતો રાજન, એમાં આવી ગયો ને શબ્દ, આવી ગયો ને એ શ્લોક પણ હું તમને બતાડીશ. ખાલી આરાધિતો રાજન, આખું નામ, કમ્પ્લીટ નામ નથી લીધું કે અન્ય રાધિ રાધા, એવું કોઈ શબ્દ ક્યાંય નથી. હે પરીક્ષિત મહારાજ, અન્ય આરાધિતો રાજન, ભગવાને જયારે નિકુંજ વનમાં જયારે રાસલીલા કરી તો બધાને અહંકાર આવી ગયો, બધી ગોપીઓને, કે કૃષ્ણ તો એકમાત્ર મારી સાથે જ રાસલીલા રમે છે. અને ભગવાને જોયું બધી ગોપીઓના હૃદયમાં કે આને અહંકાર તો આવી ગયો છે. ભક્તને જયારે અહંકાર આવે ને તો ભગવાન તોડે. ભગવાનની ઈચ્છા છે કે કોમળ બની જાય, નમ્ર બની જાય, અને નમ્ર બને ને માખણ જેવો, ત્યારે ભગવાન કહે છે હું લઈશ. અને માખણનો કલર કેવો છે? સફેદ છે. તો આપણે બે અવગુણો છે આપણા હૃદયમાં. આપણું હૃદય કેવું છે? વજ્રની સમાન કઠોર. તો એને માખણ જેવું, માખણમાં આંગળી નાખો તો કેવું લાગે છે? કઈ દુઃખ મળે? પણ બીજો કોઈ કડક વસ્તુમાં તમે હાથ નાખો તો કષ્ટ મળશે. તો આપણું હૃદય કેવું છે? વજ્રની સમાન કઠોર છે. અને માખણનો કલર કેવો છે? સફેદ છે. અને ભગવાનને માખણ બહુ પ્રિય છે. તો માખણ જેવો કલર અને માખણ જેવું નમ્ર નરમ હૃદય જ્યારે થશે ને, એવા શુદ્ધ હૃદયમાં ભગવાન કહે છે હું આવીશ. માખણ ભગવાનને બહુ પ્રિય છે. માખણનો કલર સફેદ છે, પણ આપણા હૃદયનો કલર કેવો થઈ ગયો છે? મલિન થઈ ગયો છે સંસારના પાપ કરી કરીને. એટલા માટે જીવનમાં સારા કાર્ય કરવા જોઈએ, ભગવાનના કાર્ય કરવા જોઈએ, જે ગોપીઓએ કર્યા. તો સુખદેવ ગોસ્વામી આખા ભાગવતમાં ક્યાંય પણ રાધાનું નામ લીધું નથી. આ છે રાધા તત્વ, અને એવા રાધારાણીનો આવતીકાલે આવિર્ભાવ તિથિ છે. અને જેટલું આપણે શ્રવણ કરીશું ને, એટલો ભાવ ઉત્પન્ન થશે ભગવાનની પ્રત્યે અને રાધારાણી પ્રત્યે. જેટલું શ્રવણ કરીશું આપણે, એમનેમ આપણે આપણી દીકરીના લગ્ન કોકની હારે કરીએ છીએ, પેલા સાંભળીએ છીએ છોકરો શું કરે છે, હીરા હીરા કહે છે, નોકરિયાત જોવે. એ ભલે 5-5 જ ભણેલી હોય, અમારે તો નોકરી વાળો જોવે. અમારે તો હવે મુંબઈ ની જવા દો વાત, અમેરિકામાં રહેતો હોય ને તો લગ્ન કરવાય. એ ભલે સંડા સાફ કરતો હોય અમેરિકામાં, કારણ કે ત્યાં પગાર એના જ વધારે મળે છે, અને લગભગ કરતા જ હશે બધા. અહીંયા કહેતા કે હું હોટલમાં છું, દુકાનમાં છું, એકાઉન્ટમાં છું, અંગૂઠા છાપ હોય ત્યાં ચાલે, અહીંયા કોઈની નોકરી નથી મળતી. આવું છે, બોલું. તો શું કહી રહ્યો હતો હું? મલિનતા ઉપર બધાને યાદ છે એમ તો. તો શુદ્ધ ભક્તિ કરવી જોઈએ, રાધારાણીને પ્રસન્ન કરવા જોઈએ. અને કૃષ્ણ એક જ, હવે નાનકડી કથા કહીને તમને આ કથાને પૂર્ણ વિરામ આપશું. સરસ્વતી, મધુસૂદન સરસ્વતી કે છે કે યસ્યા કદાપિ વસનાન ચલખેલ નોથ ધન્યાતિ ધન્ય પવનેન કૃતાર્થ માની યોગીમ દુર્ગમ ગતિ મધુસૂદનોપી તસ્યાનુ મોસ્ત વિશ્વભાનુ સુતો દિશેપી. મધુસૂદન સરસ્વતી કહે છે કે બરસાના ભગવાન શ્રી કૃષ્ણ નંદગાંવમાં રહે છે. પહેલા તો નાનપણ જ્યારે જન્મ થયો ત્યારે ગોકુળમાં હતા, અને એક વર્ષ જ્યારે પૂરું થયું એટલે નંદગાંવમાં લાવ્યા કૃષ્ણને. અને નંદગાંવથી પૂર્વ તરફ બરસાના ગામ આવ્યું છે, અને ત્યાં રાધારાણી મોટા થયેલા છે. રાધારાણીનો જન્મ રાવલમાં થયો હતો, રાવલ ગામડું. જેમ ઘણા લોકો ન હોય કે એક ગામડે રહેતા હોય પણ ત્યાં જમીન જાગીર કે ભાઈ પાણી બરોબર ન હોય તો બીજે ગામડે પછી જમીન લઈ લે, એમ રાવલ ગામ. રાવલ રાવલ ગામથી રાધારાણી, વૃષભાનુ અને કીર્તિદા, એમની માતાનું નામ કીર્તિદા હતું, આ ત્રણેય જણા બરસાનામાં ગયા. બરસાનામાં જઈને એ લોકો રહ્યા. તો અહીંયા આગળ મધુસૂદન સરસ્વતી કે છે યસ્યા કદાપી વસનામ ચલખેલ નોથ ધન્યાતિ ધન્ય પવને નકિતાર્થ માની યોગી મધુર્ગમ ગતિ મધુસૂદનોપી તસ્યાનુમોસ્ત વિશ્વભા નુસુતો દિશેપી. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે નંદગાંવમાં ગાયો ચરાવતા હોય અને પૂર્વ દિશા તરફ જ્યારે રાધારાણી બરસાનામાં ઉભા છે, અને રાધારાણીના શરીરને જ્યારે હવા સ્પર્શ કરે છે, રાધારાણીના શરીરને હવા સ્પર્શ કરતી કરતી એ હવા પશ્ચિમ દિશા તરફ આવે, અને એ હવા જ્યારે કૃષ્ણને જ્યારે સ્પર્શ થાય તો કૃષ્ણ કહે છે કે ધન્યાતિ ધન્ય પવનેન કૃતાર્થ માની. એ પૂર્વ દિશા એટલે બરસાનાથી રાધારાણીના શરીરને જ્યારે એ હવા સ્પર્શ કરે, તમે જુઓ કોઈ બી વ્યક્તિ કોઈના શરીરમાંથી જ્યારે વાસ આવે અને એ હવા જ્યારે સ્પર્શ કરીને આપણી પાસે આવે તો આપણને તરત અનુભવ નથી થતો. તો તરત જ જ્યારે રાધારાણીના શરીરને જ્યારે સ્પર્શ કરીને, હાથ શરીરને જ્યારે સ્પર્શ કરે હવા, અને એ રાધારાણીને ચંદન ને અંદરથી કેવી સુગંધ આવતી હોય, અદ્ભુત સુગંધ. તો રાધારાણીના શરીરને જ્યારે હવા સ્પર્શ કરીને નંદગાંવમાં, એટલે 100 કિલોમીટર છે બરસાના અને નંદગાંવ, 100 કિલોમીટર દૂર છે, પણ એ હવા જ્યારે નંદગાંવમાં આવે અને કૃષ્ણના શરીરને સ્પર્શ કરે તો કૃષ્ણ કહે છે ધન્યાતિ ધન્ય, હું તો ધન્ય અતિ ધન્ય થઈ ગયો. આ છે રાધારાણી. કૃષ્ણ કેટલા માને છે રાધારાણીને, અને આ જગતમાં બધા લોકો એ સંબંધને ખોટો ગણે છે કે રાધાનો, રાધાની મૂર્તિ શા માટે રાખો છો. રાધાના વિવાહ તો અભિમન્યુ ગોપ સાથે થયા હતા. જ્યારે દ્વાપર યુગમાં આવ્યા હતા ને, તો વ્રજની અંદર વૃંદાવન ધામમાં અભિમન્યુ ગોપ હતો અને એની સાથે વિવાહ થયા હતા. તો કૃષ્ણની સાથે કેમ મૂર્તિ રાખો છો? કૃષ્ણના વિવાહ તો રૂકમણી સાથે થયા હતા, સત્યભામા સાથે થયા હતા, એનો વિગ્રહ રાખો, રાધાનો કેમ રાખો છો? ઘણા લોકો કહે છે, પણ એ તત્વ આપણે આવતીકાલે શ્રવણ કરશું કે રાધાનો વિગ્રહ શા માટે રાખવામાં આવે છે. એ શાસ્ત્રમાંથી, વેદોમાંથી તમને વર્ણન કરશું. તો અહીંયા જ હું આ મારી વાણીને વિરામ આપું છું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કૃષ્ણ.